भवसंभवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्द गुरुम् भजे हे सुखमय मारा नाथ जी करुणा निधि घन श्याम आनंद तमारो आप छो अमने आठो वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरानंदाम्बुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्री घनश्यामाय नमो नमः।
वाला भक्तों, श्री स्वामीनारायण महिला मंदिर वेडोड़ सूरत खाते विराजमान वाला वाला पीवड़ा घनश्याम नो सातमो पाठोत्सव अपने भव्यता थी उजवी रिया छे। भगवान श्री हरि नी असीम कृपा थी શ્રી મંજુ કેશાનંદ સ્વામી વિરચિત ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથની કથા સાંભળી રહ્યા છે। આજે ત્રીજા દિવસના બીજી પાળીનો પ્રારંભ કરીએ છીએ। સદગુરુ શ્રી મંજુ કેશાનંદ સ્વામીને લાખો લાખો પ્રણામ કરીએ તોય ઓછું છે। એવો સરસ મજાનો ગ્રંથ રચ્યો અને એ ગ્રંથ આપણે અહીંયા ગાવાનો આપણને ભગવાન શ્રી હરિએ ચાન્સ આપ્યો। પરમાત્માના ઐશ્વર્ય દ્વારા ભગવાન શ્રી હરિમાં હેત કરવાનો, ભગવાનને પામવાની ભૂખ જગાડ્યાનો આપણને મોકો મળ્યો, માટે આપણે ફાયા। આવો આગળની કથામાં જઈએ, ભાવથી ચરિત્રને સાંભળીએ અને સમજીએ। વડોદરાના પરચા લખે છે સ્વામી, વડોદરા સદાશિવભાઈને શ્યામકુંવરબાઈની દીકરી ઉમૈયા, ઉમૈયાબાઈના પરચા સમગ્ર સત્સંગમાં બહુ પ્રસિદ્ધ છે। લગભગ લેખક સાધુઓએ ઉમૈયા વિશે કાંઈક ને કાંઈક લખ્યું જ છે। ઉમૈયાનું નામ કોઈ સંત વક્તા ન જાણતા હોય એવું બને નહીં। સદાભાઈ અને શ્યામકુંવરની દીકરી ગોપાલ સ્વામીની કૃપાથી ભગવાન સ્વામિનારાયણને સમાધિમાં વારંવાર જુએ છે, મળે છે, અદ્ભુત તાકાત ધરાવે છે। એકવાર સદાશિવભાઈએ ગોપાલન સ્વામીને પૂછ્યું, સ્વામી સમાધિવાળાને શરીરની અને ઇન્દ્રિયોની શક્તિ ઘણી જોવામાં આવે છે, મહારાજે વચનાવ્રતમાં પણ કહ્યું છે કે સમાધિવાળાને ઇન્દ્રિયો અંતકરણની શક્તિ વૃદ્ધિ પામે છે। ત્યારે સદગુરુ ગોપાલ સ્વામી કહે, હા સદાશિવભાઈ, ખૂબ શક્તિ આવે છે। ભગવાનની મૂર્તિનો સંબંધ જ આત્માને મહાબળિયો બનાવે છે। પરમેશ્વરના સ્મરણનો એ પ્રતાપ છે, તમામ સિદ્ધિઓ એનામાં ઉદયિત થાય છે। હનુમાનજી અખંડ રામ રામ કરતા હતા તો શરીર વધારવું, શરીર સૂક્ષ્મ બનાવી દેવું, હળવા થઈ જાઉં, ભારે થઈ જાઉં, દિવાલ સોસરા જતું રહેવું, બહુ રૂપ ધારણ કરવા, બીજું રૂપ ધારણ કરવું, આવી અનેક સિદ્ધિઓ પરમેશ્વરના સતત સ્મરણને લઈને હનુમાનજીમાં વર્તતી. એવી જ રીતે સુખજી હોય, નારદજી હોય, કે સતાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી જેવા, વ્યાપકાનંદ સ્વામી જેવા સંત હોય, કે પછી ભગવાનને પામેલા એવા, ભગવાનમાં લાગેલા એવા પર્વતભાઈ કે ગોરધનભાઈ જેવા સંસારી ભક્તો હોય, આ બધામાં પારાવાર તાકાત આવે છે. ભગવાનનો સંબંધ એવો મહાન છે, એટલા માટે તો કથામાં વારંવાર આપણે સાંભળીએ છીએ કે ભગવાનની સ્મૃતિ રાખો. ભગવાનની સ્મૃતિ રાખવી એ જ ભગવાનનો સંબંધ રાખ્યો કહેવાય. ભગવાનને બોલ્યા એટલે સંબંધ તૂટી ગયો, ભગવાન સાંભળ્યા એટલે સંબંધ જોડાણો. જ્યાં સુધી ભગવાન સાંભળે ત્યાં સુધી ભગવાનનો સંબંધ જળવાણો ગણાય. જેવા ભગવાન ભૂલાઈ જાય સંબંધ તૂટી ગયો કહેવાય. સ્મૃતિથી જ પરમેશ્વરનો સંબંધ ટકે છે, માટે સ્મૃતિ રાખતા શીખો. જે કોઈ ભગવાનની સ્મૃતિ રાખશે એનામાં ખૂબ સામર્થ્ય આવશે. આવે જ સદગુરુ ગોપાલ સ્વામી કહે છે, સદાશિવભાઈ જુઓ ને, તમારા પિતાના વાર્ષિક શ્રાદ્ધ નિમિત્તે જ્યારે તમે નાત જમવા નોતરી હતી ને, ત્યારે બ્રાહ્મણોએ કેવું કર્યું, તમે સત્સંગી હોવાથી બધા દ્વેષી બ્રાહ્મણો રિહાણા હતા અને રસોઈ બગાડવાનો જ એમનો હેતુ હતો, તમારું ભૂંડું દેખાડવાનું, ભાગી ગયા ઉભા થઈને, અમારે નથી જમવું. અને પછી તમે ગભરાણા, ખરું ને સદાશિવભાઈ? હા સ્વામી, સાચું છે. અને એ વખતે તમે ભગવાનની સ્તુતિ કરી, એ સમયે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં મોટો ઉત્સવ કરતા હતા, સમયો ભરાણો હતો. નારાયણગીરી બાવાની સમયમાં રસોઈ હતી, ભગવાન સ્વામિનારાયણ પોતે પીરસવા નીકળ્યા, માણસ વધી ગયું, સંતો બહુ આવેલા, ભગવાન પોતે પીરસતા હતા, હવને પ્રસાદનો ભારે ઉમળકો, ડબલ ડબલ જમે, રસોઈ ખૂટી, મહારાજ બોલતા જાય, બાવાજી લાવો લાવો લાડવા. અને જ્યારે રસોઈ ખૂટવા આવી, નારાયણગીરી બાવા ગભરાયા, મહારાજ રસોઈ તો ખૂટવા આવી છે, હવે શું કરશું પ્રભુ, માણસ તો હજી બહુ જમાડવાનું બાકી છે. બાવાજી મુજાશો નહીં, થઈ રહે. પણ મહારાજ કેવી રીતે થઈ રહે? જુઓ બાવાજી, વડોદરાવાળા સદાશિવભાઈ તથા હરિભાઈ કંદોઈના ઘેરથી અમે પુષ્કળ દૂધપાક, મોતિયા, જલેબી મગાવ્યા છે. તમે ક્યારે મગાવ્યા? મગાવ્યા છે. શું મહારાજ બોલો છો? બાવાજી હું સાંભળો છો. વડોદરાની બે સમાધિ નિષ્ઠ દીકરીઓ 80 મણ રસોઈ મૂકી ગઈ છે. ક્યાં? તમારા વાડામાં. જાઓ લઈ આવો. મહારાજ કેવી રીતે? અરે ભાઈ, જેવી રીતે તમે એમાં કાંઈ નહીં સમજો. આપણે પાડા પાડીનું શું કામ છે? દૂધનું કામ છે. રસોઈ ખૂટવા આવી છે તો રસોઈ આવી ગઈ છે. જાઓ તમારા વાડામાં. નારાયણગીરી બાવા અને બીજા હરિભક્તો વાડામાં ગયા. હા હા હા, જોયું. લઈ આવ્યા. લાવો મહારાજ કે પીરસીએ. ભગવાન સ્વામિનારાયણે ખૂબ ખૂબ પીરસ્યું, ખૂબ ખૂબ પીરસ્યું, બધાને ખૂબ જમાડ્યા. સદાશિવભાઈ, આમ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી સ્વામિનારાયણમાં અખંડ વૃત્તિ રાખીને સિદ્ધ દશાને પામેલી એવી તમારી દીકરી ઉમૈયાએ 40 મણ દૂધપાકની ઉકળતી કઢાઈ અહીં વડોદરામાંથી એક હાથે ઉપાડીને એક ક્ષણમાં વડતાલમાં નારાયણગીરી બાવાના વાડા મૂકી 40 મણ દૂધ પાકની ઉકળતી કઢાઈ. અને વળી હરિભાઈની દીકરી રેવાએ, આ રેવાઈ જેવી તેવી નહોતી, એણે 40 મણ મોતિયા અને જલેબી એક ક્ષણમાં વડતાલ પહોંચાડ્યા. અને એ દૂધપાક મોતૈયા જલેબી ભગવાન સ્વામિનારાયણે પીરશે અને નારાયણગીરી બાવાની લાજ રાખી. અને તમારો આ રસોઈનો સામાન બગડ્યો નહીં. બ્રાહ્મણો રિહાઈને ગયા ગયા, પણ રસોઈ વડતાલ પુગાડીને મહારાજે સાધુ સંતોને હરિભક્તોને જમાડીને રંગ રાખ્યો હતો. સાંભળે છે ને સદાશિવભાઈ? હા ગોપાલ સ્વામી. તો પછી સદાશિવભાઈ સમજી ગયા ને, આમ સમાધિ વાળામાં તો અપાર શક્તિ આવે છે. કેમ જે તે ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય છે. થોડું ઘણું ભગવાનના સ્વરૂપને જો આપણે સંભાળીએ ને, તોય આપણી બુદ્ધિ નિર્મળ થાય, વિચારો સારા થાય, ઇન્દ્રિય અંતકરણની શક્તિ વધે, બુદ્ધિ વધે, આંખનું તેજ વધે, બહુ કામ થાય. ભગવાન સંભાળ્યાનો તો બહુ લાભ છે. અને એટલે તો મોટા સાધુઓ બેઠા બેઠા અખંડ ભગવાન જ સંભાળતા હોય છે. એ તો આપણે જ માકલા મારવાની ટેવ છે. આપણને હજી ભગવાન સંભાળ્યાનો શું ફાયદો છે એની જ ભાન નથી. ખરેખર મારી કથામાં હું વારંવાર ભગવાન સંભાળવાની વાત ખૂબ જ કરું છું. હું એવી ઈચ્છા રાખું છું કે હું પણ ભગવાનના સ્વરૂપમાં જોડાયેલો રહું અને મારા તમામ શ્રોતાઓને એક જ ધારા ભગવત સ્વરૂપમાં જોડેલા રાખું. એ જ મારી કથાની સફળતા હું માનું છું. ભગવાન ભૂલ્યામાં આપણી કોઈ મોટપ નથી. ભગવાન ભૂલે આપણું કંઈ સારું નથી. ભગવાન ભૂલે તો ખોટ ખોટ ને ખોટ છે. માટે સંભાળો ભગવાન, સંભાળો બેઠા બેઠા ભગવાન સંભાળો. ગોપાળાનંદ સ્વામી કહે છે, સદાશિવભાઈ, ભગવાનમાં જે જોડાય છે એની વાત જુદી છે. અને એવા ભગવાનમાં જોડાઈ જાય એનામાં બહુ બળ આવે છે. તેને કારણે તેઓ ગમે એવું કામ કરી શકે છે. અરે સદાશિવભાઈ, મહારાજની ઈચ્છાથી 40 મણની કઢાઈઓ તો શું, પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખનારા રાખનારા બ્રહ્માંડના ગોળાઓ પણ હાથમાં ફૂલના દડાની પેઠે ઉછાળે એવી શક્તિ આવે છે. આ બ્રહ્માંડના ગોળાને ફૂલના દડાની જેમ હાથમાં ઉછાળે, એ છે શક્તિ સહજાનંદની. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું એક રૂમાડું જો ઘડીવાર સાંભળે ને, તોય આત્મામાં બહુ જ શક્તિ આવે છે. ત્યારે જે ભગવાનનું આખો દિવસ સ્મરણ ભજન કરતા હોય એ તો કેવા મોટા થાય. માટે ભજન કરો, ભજન કરો, ભજન કરો. ભજન કરવા ઉપર સાધુ સંતો બહુ વજન આપે છે. બધા સાધુ સંતો મૂર્ખ નથી. ઘણા એવું સમજે છે કે આ લોકોને કાંઈ ખબર નથી પડતી, ભગવાનનું નામ સ્મરણ કરવાથી શું કાંઈ કામ થતા હશે, ત્યારે શું અડીયું દે દે કરવા જ થાય છે. જેને ભગવાનનું જ્ઞાન નહીં એવા ગમે એટલા બુદ્ધિશાળી ને ડાયા ગણાતા હોય પણ એ હાવ મૂર્ખા છે. આ અનંત કોટી બ્રહ્માંડ જેણે રચ્યા છે, વ્યવસ્થિત જે ચલવે છે અને આનો સમયોચિત જે નાશ કરે છે, એ પરમાત્માથી જ બધું થાય છે. આને જીવ સમજતા નથી અને મનમાં એવું માને છે કે અમે કરીએ છીએ, પણ પરમેશ્વરની જ બધી શક્તિઓ હોય છે. ભગવાન સિવાય કોઈથી કાંઈ થાય નહીં. એ જે આવી શક્તિ તો જ આવે જો સંભારે મૂર્તિ સતત. એ જે આવી શક્તિ તો
तो ज आवे जो संभारे मूर्ति सतत अखंड वृत्ति राखवाथी बढ़िया थवाय छे तरत मूर्ति नो प्रताप महान छे मूर्ति भूलो नहीं पाल हालता चालता खाता पीता संभारो हरि हर पाल ए जी संभारो हरि हर पाल
ઉમૈયાની અને રેવાબાઈની વાત સાંભળીને ડાયો માણા હોય ચેતે સમજી જાય કે લાભ ક્યાં છે. લાભ ભગવાન હંભારવામ છે. મૂર્તિ સર્વનું કારણ છે, સર્વનું કારણ છે, એ જ સર્વેનો આત્મા છે, એને લઈને બધું છે, એ જ સર્વેનો આધાર છે, એને આધારે જ બધું છે, એ જ સર્વના પ્રેરક છે, એની પ્રેરણાએ જ બધું હાલે છે, એ જ સર્વના નિયામક છે, એની ઈચ્છા સિવાય કાંઈ થતું નથી, એ જ સર્વના શક્તિ પ્રદાતા છે, બીજાથી કાંઈ ન થાય એવી કારણરૂપ જે મૂર્તિ છે એમાં બધું જ વળગેલું છે. એ મૂર્તિના ગુરુત્વાકર્ષણમાં જ હર પરમાણુથી માંડીને બ્રહ્માંડોના બ્રહ્માંડો ને ધામોના ધામ જોડાયેલા છે, વળગેલા છે. એ મૂર્તિ બરોબર મધ્યમાં છે, એની ચારેય કોર તેજ છે, ચિદાકાશ અક્ષર બ્રહ્મ ધામ એમાં મુક્તો છે. અને એ દસેય દિશાઓમાં અનંત જે અક્ષરધામ, એમાં દસેય દિશાઓમાં બ્રહ્માંડોની કોટીઓ ઉડે છે. અને બરોબર જ્યાં મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. મૂર્તિને લઈને દિશાઓ કહેવાય છે, ઉપર નીચે. એવી જે મૂર્તિ, તે મૂર્તિ આપણા આત્મામાં પણ સાક્ષાત રહી છે. જ્યારે આપણે દેહભાવ છોડીને ભગવાનના સ્વરૂપમાં પ્રેમથી વૃત્તિઓને સતત રાખવા માંડીએ, અભ્યાસ કરવા માંડીએ, ત્યારે જ સુખી થઈ શકીએ. ત્યાં જ સુખ છે, બીજે સુખ ક્યાંય નથી.
ગોપાળાનંદ સ્વામી સરસ મજાની વાતો કરે છે. વળી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સદાશિવભાઈ સાંભળો, એકવાર મહારાજ કાલવાણી ગામમાં હતા, સંતોની સભા ભરાઈને બેઠી હતી, ભગવાન સ્વામિનારાયણ સભામાં બેઠા હતા,
અને એ સમયે વ્યાપકાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિની અલૌકિક મૂર્તિ જોતા જોતા હેતના ઉમળકામાં સમાધિ થઈ ગઈ. કાલવાણીની સભામાં સ્વામી ગયા સમાધિમાં.
મહારાજ સાથે એકતા થવાથી વ્યાપકાનંદ સ્વામીનું શરીર એટલું બધું વધ્યું, એટલું બધું વધ્યું, એટલું બધું વધ્યું કે અક્ષર બ્રહ્મમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડે છે. તે બ્રહ્માંડોમાંથી કેટલાક બ્રહ્માંડો વ્યાપકાનંદ સ્વામીએ હાથમાં લઈને ચોળી નાખ્યા. આવી શક્તિ આવી, એવું તો શરીર વધ્યું, બ્રહ્માંડો થઈ ગયા ઝીણા એવા, અને વ્યાપકાનંદ સ્વામીએ ચોળી નાખ્યા થોડાક બ્રહ્માંડો. કાલવાણીનો આ પ્રસંગ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદાશિવભાઈને વડોદરામાં વાત કરે છે કે સદાશિવભાઈ એકવાર આવું બન્યું હતું કાલવાણીમાં. વ્યાપકાનંદ સ્વામીએ સમાધિમાં મોટું શરીર કરીને બ્રહ્માંડો ચોળી નાખ્યા. ભગવાન સ્વામિનારાયણે આ જોયું કે આ સંત બ્રહ્માંડો ચોળે છે. ભગવાને હોકારો કર્યો, હા હા કે છે, શું કરો છો? સ્વામીને ખ્યાલ આવી ગયો એટલે વ્યાપકાનંદ સ્વામી શાંત થયા. પછી હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, મેં જાણ્યું હમણાં આ બ્રહ્માંડમાં આપ અવતારી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છો, સર્વેનું કારણ આપ પ્રગટ થયા છો, અનંત ધામના ધામી આજ આપણે હે પ્રભુ તમે આ બ્રહ્માંડમાં બેઠા છો. અહીંના જીવોના તો કલ્યાણ થશે, પણ તે બ્રહ્માંડોના જીવોના કલ્યાણ ક્યારે થાય? માટે એ બ્રહ્માંડોને મેં ચોળી નાખ્યા જેથી ત્યાંના બધા જીવો અહીં આવશે અને તમારા તથા તમારા સંતો ભક્તોનો સંબંધ થશે, એમની ચરણ રજનો એને સ્પર્શ થશે, કે એમના શરીરે અડેલો એમને પવન અડશે, તેમાં એ સૌનું કલ્યાણ થઈ જશે મહારાજ. એટલે મેં બ્રહ્માંડ ચોળી નાખ્યા. મારા તમારા માથામાં નો આવે ને એવી મોટી આ વાત છે, ચક્કર આવે એવી વાત છે. શું કામ બ્રહ્માંડ ચોળી નાખ્યા એના કારણો કીધા. ભગવાન સ્વામિનારાયણનો મહિમા વ્યાપકાનંદ સ્વામીને કેવો હશે? વ્યાપકાનંદ સ્વામીના મનની વૃત્તિ મહારાજની મૂર્તિને છોડીને બોલો બોલો ક્યાંય જાતી છે? એને મહિમા સમજ્યા કહેવાય. આપણી વૃત્તિ જ્યાં સુધી પરમેશ્વરની મૂર્તિને મૂકીને બીજે જાય છે ને ત્યાં સુધી પરમેશ્વરનો મહિમા સમજ્યા નથી. ભલે ને બોલીએ ગમે એટલો, ભલે ને સાંભળીએ ગમે એટલો, ભલે ને વાંચીએ ગમે એટલો, પણ સમજાણું નથી. જો ભગવાનનું સ્વરૂપ સમજાણું હોય તો એ સ્વરૂપ જ એવું છે કે એને છોડીને વૃત્તિ બીજે લઈ જવી હોય તોય જઈ શકે જ નહીં, મા બાપ જઈ શકે જ નહીં. પ્રાણ પ્રાણ વૃત્તિ બીજે તમે માંડ લઈ જઈ શકો. પર્વતભાઈની એ સ્થિતિ હતી, ગોવર્ધનભાઈને એ જ તકલીફ હતી. એના ઘરના વ્યવહારિક કામ નહોતા કરી શકતા, એટલે તો પર્વતભાઈની સેવામાં ખોરાસાના રાજાભાઈને મૂક્યા હતા. એવા ભગવાનમાં ડૂબ્યા ડૂબ્યા રે, કશું ધ્યાન ન રે. જ્યારે ભગવાનનો મહિમા સમજાય ત્યારે આવું થઈ જાય. આપણને મહારાજનો જેમ છે મહિમા થાય એને માટે આ માંડવા છે, આ કથા છે, આ વાતું છે. સાંભળતા સાંભળતા જો એકાદી વાત અડી ગઈ અને મનમાં એમ થઈ ગયું મહારાજ એટલે મહારાજ, આહા આવા મોટા મહારાજ, આવા મહારાજને મૂકીને બીજું ચિંતવું કે બીજું જોવું સાંભળવું અડવું હૂંઘવું હરામ. જો આંટી પડી અને ચડી તો ચડી પછી, એ ભગવાનને વશ કરે રે, એ ભગવાનને આધીન થયે રે. પણ મહિમા જ નહીં સમજાય તો શું વળશે મને કયો, શું થાય આપણાથી? વ્યાપકાનંદ સ્વામીને કેટલો મહિમા હશે કે આ બ્રહ્માંડમાં આજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારી બિરાજે છે, લાવીને જે બ્રહ્માંડોમાં હજી ભગવાન ક્યારે જશે ને કેદી એના કલ્યાણ થશે, થોડાક ચોળી નાખો ને બીજા એ બધા જીવ અહીં આવશે, અરે ભગવાનનો સ્પર્શ થશે કે પરમેશ્વરને અડેલો એને વાયરો અડશે ને વાયરો તોય બેડો પાર થઈ જાય. આવો મહિમા, એ મૂર્તિનો મહિમા આવો છે. એ મૂર્તિ સૌનો પ્રાણ છે, બધા જ એ મૂર્તિમાં તણાય છે, બધા જ એ મૂર્તિથી ખેંચાયેલા રહે છે, બધા એ મૂર્તિને જ વળગેલા છે, એને આધારે જ છે. એવા ભગવાનને જ્યારે આપણે જાણીએ ઓળખીએ ભજીએ ધ્યાન ધરીએ ત્યારે આપણે એમ કહેવાય કે વાહ વાહ વાહ, કરોડો જન્મથી જે નહોતું થયું હવે થયું. ગોપાલ સ્વામી કહે છે કે હે સદાશિવ ભાઈ, આ ભગવાનમાં વૃત્તિ રાખવાથી સમાધિ નિષ્ઠમાં જબરી તાકાત આવે છે. ભગવાનમાં વૃત્તિ રાખવાની જ મહત્તા છે, ભગવાન સંભાળવાની જ શ્રેષ્ઠતા છે. ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અખંડ ભગવદ સ્મરણ, ભગવાનમાં વૃત્તિ, મૂર્તિનું મનન. માટે સર્વાવતારી શ્રી હરિનો અતિ મહિમા દ્રઢ કરવો, અનેક ઉપાયે ભગવાનનો મહિમા રોજ 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 દ્રઢ કરવો, પાકો કરવો, એ જ કામ કરવું ફૂલ ટાઈમ. અને ક્ષણ ક્ષણ પ્રતિ ભગવાનની મૂર્તિમાં પ્રીતિ વધારતા રહેવું. બીજું ભાઈડમાં જાય કરવાનું આ જ છે. મહિમા થાય, પ્રીતિ વધે તો જીવ અખંડ ભગવાનના સ્મરણમાં તત્પર થઈને રહે, અને એને માટે આ કરવાને માટે રાત દિવસ મોટા સાધુનો સમાગમ કરવો, રાત દિવસ ગાંડા થઈને કરવો, એની વાહે ફરવું. જેમ મોટા મોટા ભક્તો મોટા સંતોની પાછળ ઘર વ્યવહાર પડ્યા મૂકીને ફર્યા, મીરાબાઈ જેવા મેવાડના રાજ્ય મૂકીને સાધુડાના સંઘમાં રખડ્યા, લોકોએ જે કીધું તે કીધું સાંભળ્યું, પણ ભગવાનના મોટા સંતને સેવીને અનેક મોટા મોટા ભક્તોએ પરમાત્માને પકડ્યા છે. સદાશિવભાઈ, રાત દિવસ મોટા સાધુનો સંગ કરવો અને ભગવાન એક પણ પળ ભૂલવા નહીં અને એક પણ આજ્ઞા ભગવાનની લોપવી નહીં. આમ ગોપાળાનંદ સ્વામીએ સદાશિવભાઈને સમાધિવાળાનું સામર્થ્ય કહ્યું અને આવી સર્વે શાસ્ત્રના સાર રૂપ વાત કરી. બહુ અદ્ભુત વાત કરી. ઉમૈયા મહાસમાધિ નિષ્ઠ છે. એકવાર ઉમૈયા સમાધિ કરીને મહારાજ પાસે ગઈ તો મહારાજે પાગમાંથી તોરા આપ્યા, હાર એકવાર આપ્યા. પુની એક દિન દિયા તોરા ભારી, હાર દિયા એક દિન સુખકારી. એક દિન આમ દિના પ્રવીણા, એક દિવસ કેરી દીધી. એક દિન સપ્ત જામ ફલ દીના, એક દિવસ ઉમૈયાને સાત જામફળ આપ્યા મહારાજ. એક દિન થાલ જીમી બલ ભૈયા, દોવું મોદક દિને મોતૈયા. એકવાર થાલ જમીને મહારાજે ઉમૈયાને બે મોતૈયા આપ્યા. સો સબ હરિજન બીચી ખાયે, દિવ્ય પ્રસાદી દેખી મુદ પાય. એ મોતૈયા બધાએ વેચી ખાધા, દિવ્ય પ્રસાદીને જોઈને રાજી રાજી થઈ ગયા. આમ ઉમૈયાબાઈને ભગવાન સ્વામિનારાયણે અનંત પરચા આપ્યા છે, એક બે નહીં. પણ ઉમૈયા બહુ ડાયા હતા, તેઓ હંમેશા પોતાના પિતાની આજ્ઞા મુજબ સત્સંગ ભજન કરતા હતા, ગમે એમ નહીં. સદાશિવભાઈ અને શ્યામકુંવરબાઈ ધામમાં ગયા પછી એમને બીજો દીકરો કોઈ નહોતો, માત્ર એક ઉમૈયા દીકરી હતી. આ દીકરીએ કાયમ ભજન કર્યું છે, બ્રહ્મચર્ય પાળીને સાંખ્યયોગી રહીને, અને અંતે પોતાની તમામ મિલકત એણે વડોદરાવાળી મંદિરમાં કૃષ્ણાર્પણ કરી અને પોતાનું ઘર પણ મંદિરમાં આપી દીધું છે. તે જગ્યા હાલ વાડી મંદિરમાં નાથ ભક્તના ઘરની જે જગ્યા છે તેની બાજુમાં હાલ મંદિરમાં ખુલ્લું મેદાન છે, એ જ તે જગ્યા છે. આવી અદ્ભુત આ કથા છે. ऐसे सदा शिव विप्र को परचा दिए अनंत, सो में कैतक वर्णमु कहियो न आवत अंत. કેટલા કહું, કહી અંત આવતો નથી કે છે એમ કહી અને એક જોરદાર વાત કરે છે. એકાગ્ર ચિત્તે સાંભળજો, વાતનું અનુસંધાન રાખજો. સાંભળ્યા જેવી અદ્ભુત વાત આપની આગળ પ્રસ્તુત કરું છું. ગોપાલ સ્વામી વડોદરામાં રહેતા હતા, અનેક ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવતા હતા. એમાંય વડોદરા સરકારના મોટા મોટા સુબેદારો, કિલ્લેદારો, સૈનિકના વડાઓ, મોટા રાજકીય પુરુષો, સત્તાધીશો ગોપાલ સ્વામીથી પ્રભાવિત થયા હતા. કેટલાક લોકો સમજતા નહોતા એટલે વિરોધ કરતા હતા. વિરોધ પણ મોટા મોટા વિદ્વાનો અને મોટા મોટા સેનાધિપતિઓ કરતા હતા. પણ સ્વામીના પરસ્ચાનો તો વડોદરામાં વરસાદ થઈ ગયો હતો. ચમત્કારી ગોપાળ બાવો એમ સ્વામીની ન્યા પ્રખ્યાતિ નામના થયેલી, આખું વડોદરા ઓળખે. એકવાર વડોદરા સરકારના કિલ્લેદાર બાબા સાહેબ ગોપાલ સ્વામીના યોગમાં આવતા પરચો પામીને સત્સંગી થયા. એકવાર મંદિરે આવેલા ત્યાં થોડા નાના નાના બાળકો આવેલા અને ગોપાલ સ્વામીએ બાળકોને સમાધિ કરાવી, તે બધા સમાધિમાં ગયા અને સમાધિમાંથી ભગવાને આપેલો દિવ્ય પ્રસાદ લાવેલા. ગોપાલ સ્વામીએ આ પેંડા, જામફળ ને લીલી એલચી, લીલા લવિંગ વગેરે એક પડીયો બાબા સાહેબને આપ્યો અને સ્વામી એમ કહ્યું, બાબા સાહેબ લ્યો આ પ્રસાદ, અક્ષરધામનો દિવ્ય પ્રસાદ છે. બાબા સાહેબ બહુ રાજી થયા. બાબા સાહેબ એ પ્રસાદ લઈ અને ગાયકવાડ સરકારના દરબારમાં આવ્યા અને ગાયકવાડ સરકારને આપ્યો અને ઉપર કહ્યું કે ગોપાલ સ્વામીનો આ દિવ્ય ધામમાંથી છોકરાઓએ સમાધિ કરીને લાવેલો પ્રસાદ છે. સરકાર, ગોપાલ સ્વામીની વાત જુદી છે, એના જેવા ચમત્કારી મહાપુરુષ મેં કોઈ જોયા નથી. ચપટી વગાડે ને સમાધિ થાય ને જીવ ધામમાં જાય. અરે ધામમાંથી લાવેલા પ્રસાદને કોઈ ખાય તો એને સમાધિ થાય. આવી તો અનંત વાતો છે સરકાર. સરકારને એમ થયું કે મારે આ પ્રસાદ ખાવો નથી, કેમ જે પ્રસાદ ખાશ ને તો મને સમાધિ થઈ જશે, લાકડા જેવો થઈ જશે. બીકમાં ને બીકમાં પ્રસાદ ન ખાધો, સોનાને એક ટાટમાં પ્રસાદ લીધો અને ટેબલ ઉપર રાખી મૂક્યો. સાંભળ્યા જેવી વાત છે, મોટો રાજમહેલ, એક ટેબલમાં છે પ્રસાદ પડેલો, એમને પીડ્યો રહ્યો. એક બે દિવસ નહીં, 4 મહિના વીતી ગયા, ત્યાંનો ત્યાં પડેલો, જેવો છે એવો પડેલો, એવો ને એવો તાજો સુગંધીદાર પ્રસાદ. એમાં એકવાર સરકારના ભાઈ, ભત્રીજા વગેરેના 5-10 વર્ષના વિષક છોકરાઓ રમતા રમતા ત્યાં આવી ગયા. આટા મારતા રમતા હતા, હડિયું જતા હતા, એમાં સોનાના ટાટમાં પડેલો પ્રસાદ છોકરા ભળી ગયા. આલા પેડા, આલા જામફળ, છોકરાઓને શું દડી દડીને જૂટી જૂટીને જેને જે હાથમાં આવ્યું ખાવા માંડ્યા. કોઈ પેંડો ને, કોઈ જામફળ ને, કોઈ લીલી એલચી ને, કોઈ લીલા લવિંગ, એમ જે હાથમાં આવ્યું ચોંટીને ખાધું ને ખાધા ભેગા ડફો ડફ પીડ્યા. છોકરાઓને સમાધિ થઈ ગઈ. એ દાસી ત્યાં આવીને જોયું, કરરરર, આને શું થયું, બા બા રાણી બા, એ હડી કાઢીને રાણી બા, ચીમનબા રાણીનું નામ હતું, એ દોડીને આવ્યા. છોકરાઓ તો મૃતપ્રાય સ્થિતિમાં એમણે જોયા. અન્ય સ્ત્રીઓ ભેગી થઈ ગઈ અને રાણીબાને કે ભારે કરી, બા તો ભારે કરી, હૌ ભેગા મળીને સ્ત્રી સ્વભાવને કારણે રોકકળ કરી મૂક્યો, એવો દેકારો થયો કે ન પૂછો. સરકારને સમાચાર આપ્યા, ત્યાં સરકાર આવ્યા. છોકરાઓની સ્થિતિ જોઈને સરકારે બહુ મૂંઝાણા કે ભારે કરી, એટલે આ અચાનક આટલા બધા છોકરાને આ શું થઈ પડ્યું. તત્કાલ ગાયકવાડ સરકારના જોરદાર જે વૈદ્યો હતા ત્રણ, એને બોલાવ્યા. વૈદ્યો આવ્યા, બાળકોની નાડીબાડી જોઈ, ઉદાસ ચહેરો કરીને કહે છે કે સરકાર, કાંઈ થાય એવું નથી. અરે વૈદરાજ, કાંઈક તમે ઊંચી માત્રા પાવ ગમે તે કરો, પણ છોકરા બેઠા કરો. સરકાર, નાડી હાલતી હોય તો બેઠા કરાય ને, હું કહો છો પૂરું થઈ ગયું સરકાર. એમ કહીને વૈદ હાલ્યા અને સરકારે બિચારે પોક મૂક્યો. ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, કરે વીઠો બા આ તે હું કર્યું, અમારે આવી મુશ્કેલી આવી પડી પ્રભુ. ચિમનભાઈ રાણી પણ રડતી રડતી પરમેશ્વરને પ્રાર્થના કરે છે, સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે. ઘણી વાર સુધી આમનામ રોકકળ સાંભળી કેટલાય રાજકીય પુરુષો પણ ત્યાં મહેલમાં ઉપસ્થિત થયા. કોઈને કાંઈ સમજાતો નથી, આ એક હામટા એટલા છોકરા કેવી રીતે મરી ગયા, આવું બધું હાલતું હતું. એવામાં બાબા સાહેબ ત્યાં આવ્યા. બાબા સાહેબ આ બધું જોયું અને પછી કહે છે કે પણ સરકાર, આ આ આવી રીતે આમ કેમ થયું, એક સાથે આ કેવી રીતે બધા મર્યા. એમ કરીને બાબા સાહેબે આમ નાડી તપાસી, પછી કે મને તો કાંઈ સમજ નથી પડતી, તમે કોઈ નાડી તપાસી, બધા કે ભાઈ નાડી વૈદ્યો આવ્યા હતા, એ તપાસી ગયા, બધું જોઈ ગયા, હું કીધું કાંઈ નથી એમ કીધું. હારા હારા હારા. પછી બાબા સાહેબ છોકરા પાસે આવીને ઝીણી નજરે તપાસ માંડ્યા કરવા, અને પછી કહ્યું, કોઈ ગભરાશો નહીં, મને લાગે છે છોકરા મર્યા નથી. એટલે વૈદ્યો કહે છે કે નાડી બંધ છે ને તું એનાથી વધારે ડાયો. જો આમાં ડાયા ન ડાયાની વાત નથી, હું મારી રીતે કહું, વૈદ્યો વૈદ્યોની રીતે કહે. મને તો એમ લાગે છે કે આ છોકરા સમાધિમાં ગયા છે. તે તમને કેવી રીતે ખબર પડે કે આ સમાધિમાં ગયા છે? મને એટલે ખબર પડે કે હું ગોપાલન સ્વામી પાસે મંદિરે જાઉં છું અને સ્વામી ઘણી વખત ત્યાં છોકરાને સમાધિ કરાવે છે. એ છોકરા આવી રીતે જ પડ્યા હોય છે, એટલે એના અનુમાનથી હું કહું છું કે આ મર્યા નથી, આને સમાધિ થઈ ગઈ લાગે છે. હે કે સમાધિ? હા, જો આ છોકરા સમાધિમાં ગયા હોય એમ મને લાગે. અહીં ગોપાલ સ્વામી આવ્યા હતા? નારે ભાઈ, અહીં ક્યાંથી ગોપાલ સ્વામી આવ્યા હોય? પણ છોકરા મને સમાધિમાં ગયા હોય એવું લાગે છે. પણ સ્વામી આવ્યા વિના સમાધિ થઈ ગઈ છોકરાને? ભલામણા સ્વામી અહીં આવ્યા નથી ને સમાધિ કેમ થઈ ગઈ? કોઈને કાંઈ ગળે વાત ઉતરતી નથી. એ જ વખતે સરકારે ચારે બાજુ નજર ફેરવીને જોયું તો ત્યાં પ્રસાદ વેરાણેલો ભાડ્યો, લીલા લવિંગ, એલચી, છોકરાએ ઝોંટી ઝોંટીને ખાધેલો ને, એમાં થોડો ઘણો ઢોળાણેલો, આજુબાજુ બધું પડેલું. એ જોઈને સરકારના મનમાં એમ થયું કે હા, ઓલો પ્રસાદ મેં અહીં મૂક્યો તો એ કદાચ જાણે ખાધો હશે. જ્યાં મૂક્યો તો ત્યાં ટાટમાં પ્રસાદનો પડ્યો જોવા ગયા તો પડ્યો ને, એ બધું ઢોળાઈ પડેલું. બાબા સાહેબ તમે કહો છો એ સાચું, કારણ પકડાઈ ગયું. જો ને ચાર પાંચ મહિના પહેલા તમે લાવેલો પેલો પ્રસાદ મેં સમાધિ થઈ જવાની બીકે ખાધો નહોતો, એ પ્રસાદ મેં અહીં મૂકી રાખ્યો હતો બાબા સાહેબ, એ પ્રસાદ જેવો મૂક્યો એવો ને એવો તાજો સુગંધની માન રહ્યો હતો, તે આ છોકરા ખાઈ ગયા હોય એમ જણાય છે. હવે પાકું આ મર્યા નથી, પ્રસાદ ખાવાને કારણે આને સમાધિ થઈ છે. બાબા સાહેબ હવે ઝટ તમે જાઓ મંદિરે, ગમે તે રીતે ગોપાલ બાવાને સ્તુતિ કરો, અહીંથી મેનો લઈ જાઓ, વિનંતી કરીને એને અહીં લઈ આવો, મેનામાં બેહાડીને એ અહીં આવશે, આ છોકરાને જગાડશે તો જ જાગશે, આમાં મારું તમારું કામ નથી. માટે બાબા સાહેબ ઝટ જાઓ મેનો લઈને ગોપાલ સ્વામી પાસે કે જી હજુર સલામ, જાતા હું કે એમ કરીને મેનો તૈયાર કર્યો ને થોડાક માણસો તૈયાર કર્યા ને ભખ 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 બાબા સાહેબ હાલ્યા આવ્યા સ્વામી પાસે. અને ગોપાલ સ્વામીને કહે છે કે સ્વામી સ્વામી સરકાર તમને બોલાવે છે, રાજદરબારમાં આવવું પડશે. એટલે સ્વામી હસ્યા, શું કામ છે? સ્વામી ઓલો પ્રસાદ તમે મને આપ્યો નહોતો ચાર મહિના પહેલાં, એ મેં આપેલો ને એણે નહીં ખાધેલો ને બધી વિગતથી વાત કરી, છોકરાને ખબર નહીં, ખાઈ ગયા ને ડપો ડપ હોઈ ગયા. હવે એને બેઠા તો કરવા પડે ને સ્વામી, ઠીક એટલું જ કામ છે ને? હા, એમ કરો આ સદાશિવભાઈને મેં નામ બેહાડીને લઈ જાઓ. સ્વામી આમને નહીં, તમારે આવવું પડશે. હું કહું એમ કરો, કેમ આ સદાશિવભાઈ શું કરશે? છોકરાને બેઠા કરશે? કરશે બેઠા. કેવી રીતે કરશે? તમે એને લઈ જાઓ, આ સદાશિવભાઈ બાળકોના કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર કહેશે. એટલે સ્વામિનારાયણ એમ બોલશે, પછી તરત છોકરા બેઠા થાય. ઠીક, સ્વામિનારાયણ બોલવાનું હતું કાનમાં? મેં ખોટો અહીં ધક્કો ખાતો. હવે એક કામ કરો સ્વામી, આ બિચારા બુઢાને કાંઈ લઈ જવા નથી, હું છોકરાના કાનમાં સ્વામિનારાયણ બોલી જઈશ. સ્વામી કે તમે બોલશો ને તો છોકરા નહીં જાગે. નહીં જાગે? એ બોલે, એ જ હું બોલું ને, કેમ નહીં જાગે? ગોપાલ સ્વામી કે ભલા માણા ન જાગે તો કે પણ હું રોજે સ્વામિનારાયણ મંત્ર જપું છું, જે હું બાળકોના કાનમાં કહું તો વાંધો હું છે? અમને એમ છે એમ તો ધક્કો ખવડાવો ડોહાને. ગોપાલ સ્વામી કહે, બાબા સાહેબ મહામંત્ર તો એનો એ જ છે, પરંતુ તમારી અને સદાશિવભાઈની સ્થિતિમાં ફેર છે. ગજબની વાત છે. તમે સ્વામિનારાયણ બોલો અને સદાશિવભાઈ સ્વામિનારાયણ બોલે, એમાં ફેર પડે. લ્યો, જો આ વાયોલિન એનું ઈ હોય, આ વાહડાને કટક્યો એનો ઈ હોય, આપણે ફૂંક મારીને તો ભૂ ભૂ થાય, અને એ વગાડે તો એવું મીઠું લાગે. એક એની વાંસળી હોય, એનું ઈ વાયોલિન હોય, તરવાર એની ઈ હોય, પણ સુરવીર ક્ષત્રિયના હાથમાં હોય તો કંઈકના માથા ઉડાડે. મંત્ર એનો એ હોય પણ જપનારા ઉપર મોટો આધાર છે. ગજબની વાત છે. રામ નામ સબ કહે દિલ સત કહે ન કોઈ, એક બાર દિલ સે કહે ફિર જન્મ ન હોય. એક જ વાર ભગવાનનું નામ જો એ રીતે લેવાય ને તો જન્મ મરણનું કારણ એવું જે કારણ શરીર તે બળી જાય એવી ભગવાનના નામમાં તાકાત છે. પણ જપનારામાં ફેર છે. ગોપાલ સ્વામી કે બાબા સાહેબ તમારે બોલે નો સમાધિમાં જ છોકરા આવે, એ આ બોલે તો જ આવે. અદભુત વાત છે. એ માણસાનો વાલેરો વરુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બે વાર બોલી અને એ બે જ મંત્રનું ફળ આપે અને ઓલાને બે દીકરા થાય, એ એના આપેલા બે મંત્રના ફળમાં બે દીકરા થાય. આપણે હો માળા ફેરવીને ફળ આપીએ ને તોય ન થાય, એ આખો ફેર પડે. આપણે પણ એવા મહાન ભક્તો બનવું પડે ત્યારે એ મંત્ર જપનું એટલું તાકાત વાળું ફળ આપણે જપ્યાથી પણ થાય. સ્થિતિ ઉપર બહુ મોટો આધાર છે. માટે બાબા સાહેબ તમે સદાશિવભાઈને લઈ જાઓ. એ કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલશે એટલે છોકરાઓ તરત બધા બેઠા થાહે. ગજબની વાત છે. ત્યારે બાબા સાહેબ કે તો સારું હાલો ડોહા બેહો, મેનામાં જટ બેહો. સદાશિવભાઈ મેનામાં બેસી બાબા સાહેબની સાથે ગાયકવાડ સરકારના દરબારમાં આવ્યા. આવો આવો સરકાર કે પધારો પધારો. અલ્યા તું પણ ગોપાલન સ્વામીને લાવ્યો નહીં તો કે સ્વામી આ ભવન મોકલ્યા ક્યાં ડોહા શું કરશે? એ એ સ્વામી કહે છે કે એ કાનમાં મંત્ર કહે ને છોકરા જાગશે. સરકાર કે જેમ કરો એમ પણ બાપા છોકરા જીવતા કરો. સદાશિવભાઈ આવ્યા, બાળકોની પાસે ગયા, જે છોકરાના કાનમાં આમ મોઢું લઈ જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ને ઓલું આળામ ઓળીને બેઠું થાય. બોલો વૈદ્ય હાથ ખંખેરીને વૈયા ગયેલા એ સદાશિવભાઈ સ્વામિનારાયણ કેન છોકરું બેઠું થાય, બીજાના કાનમાં સ્વામિનારાયણ કેન બેઠું થાય. એ બધાના કાનમાં મંત્ર કીધા અને છોકરા બેઠા થયા છે. ગજબ ચ્યો ભાઈ ગજબ. એકબીજા બાળકો એકબીજાના સામું જોઈને આનંદથી હસવા લાગ્યા, આનંદ મગ્ન થઈ અને સમાધિમાં જોયેલ દિવ્ય મૂર્તિ દિવ્ય ઐશ્વર્ય અનંત મુક્તોનો ધામ એનું વર્ણન કરવા માંડ્યા. આ બધું સાંભળીને સાંભળનારા આશ્ચર્યચકિત થઈ ગયા. સરકારને પણ આનંદ થયો ને આશ્ચર્ય થયું. આનંદમાં ને આનંદમાં એ ખુશાલીમાં સરકારે હાકરો મગાવી તગારા ભરી ભરીને હાકર વેચી છે હો વડોદરા નરેશે. પછી સરકારે અતિ પ્રસન્ન થઈ સદાશિવભાઈને ભારે સાલ, મંડિલનો પોશાક, હીરામતીના હાર, હોનાના આભૂષણો અને રૂપિયા એના માણસોને કીધું હાજર, તો કે જી હજુર લાવો. એ તાહડા ભરી ભરીને ભેટો બધી આવી. સદાશિવભાઈ કે શું છે સરકાર આ? તો કે આ બધું તમને પેરામણી દેવાનું છે, તમે અમારા બાળકોને જીવતા કર્યા. સદાશિવભાઈ કે રાજી રહેજો, આ મારે ન જોઈએ. અરે એમ નો આલે. સદાશિવભાઈ બહુ નિષ્પૃહી બ્રાહ્મણ હતા, ધનમાં તો એને જરાય રુચિ જ નહીં. સરકાર આગ્રહ કરે છે ને સદાશિવભાઈ કોચવાય, ઝટ ત્યાંથી હાલવાનો વિચાર કરે છે. પણ સરકારે આગ્રહ બહુ કર્યો કે ના આ બધું ગ્રહણ કરવું જ પડશે. સદાશિવભાઈ કે દરબાર રાજી રહેજો, મને આ પાપ વળગાડોમાં આને હું પાપ માનું છું, આને હું મારા ભજનમાં વિઘ્ન માનું છું. આ સંપત્તિ મને મારી સ્થિતિમાંથી ડગાવી દે, મારે કાંઈ નથી લેવું. આ કળિયુગના મળરૂપ આ પાપ મને શા માટે વળગાડો છો? શું હું તમારા બાળકોને ભગવાનના સુખમાંથી પાછો લાવ્યો તે અપરાધને કારણે મને શિક્ષા કરો છો? ભગવાનના ધ્યાન ભજનમાં અવરોધ કરનાર આ પાપ રૂપ દ્રવ્ય મારે ન જોઈએ. આવું બોલ્યા. ધન્ય છે સદાશિવભાઈને. આવા હોય ને એના મંત્ર જપમાં તાકાત હોય. ધનમાં લટ્ટું થઈ ગયેલા લોભિયા માણસો ભજન કરતા હોય ને પણ એમાં હું દમ હોય મને કયો જોઈ. કરોડો રૂપિયા ભગવાને આપ્યા હોય એમાં થોડુંક બળ કરીને વાપરે બિચારા, કેટલાય વર વિચાર કરે ત્યારે માન થોડુંક છૂટે. એના ભજનમાં હું દમ હોય? આ તો કહેવા નિષ્પૃહી મહાપુરુષ છે. સદાશિવભાઈના આવા અલૌકિક વચન સાંભળી કારભારી મંડળ આશ્ચર્યચકિત થઈ ગયું. સરકાર તો હામું હામું જોઈ રહ્યા કે આવો નિષ્પૃહી બ્રાહ્મણ મેં મારી જિંદગીમાં જોયો નથી. સદાશિવભાઈ કે જય સ્વામિનારાયણ સરકાર એમ કહી અને મહારાજની મૂર્તિનું સ્મરણ કરતા કરતા ત્યાંથી ચાલી નીકળ્યા. ઝટ પોતાના ગુરુ ગોપાલ સ્વામી પાસે આવ્યા. આવીને કહે છે કે સ્વામી મરાઈ જાય તે તો બધા મને પાપ વળગાડતા હતા, મેં ન લીધું, જોઈ જ નહીં કાંઈ, મારે મારે મારો ભગવાન ખરો અને અમારી પાસે છે રોટલા ખાઈ એટલું, બાકી લેરી કરીએ ને ધુબાકા કરીએ, કોને રહેવું આ લોકમાં, અહીં ક્યાં મૂળિયા નાખી ગયા છીએ, કાલે હવારે ડફું લઈને હેઠા પડીશું ધામ ભેગા થાવું, નકામું આડે આડે થવું, અતિ ઊંચા આના વિચારો છું. ગોપાલ સ્વામી આ વાત સાંભળી સ્વામી ખુશ થઈ ગયા. વાહ ધન્ય છે સદાશિવભાઈ, તમને ધન્ય છે, મહારાજના સ્વરૂપમાં તમારી વૃત્તિ અખંડ સંલગ્ન છે અને તેથી તમારે મન કચરો અને કંચન બંને સમાન છે. ધન્ય સદાશિવભાઈ, તમારા જેવા શિષ્યને પામીને હું ધન્ય થઈ ગયો. લ્યો શિષ્ય મળો તો આવા મળજો, ગુરુની આબરૂ વધારે એવા, કપાળના કોટ જેવા ચેલા હું કામના. જી હરિ કો ઐશ્વર્ય સો અવલોકી અહકાલ પુર અચરજ પાયતી નર નારી વૃદ્ધ બાલ. શ્રી હરિ કો ઐશ્વર્ય સો અવલોકી અહકાલ પુર અચરજ પાય અતિ નર નારી વૃદ્ધ બાલ. પણ દુષ્ટમતી નહીં માનહી હરિ કે ચરિત ઉદાર, દુષ્ટમતી નહીં માને કે સજ્જન સબ સત્ય જાનહી તાતે કહું કરી પ્યાર. સાચા સાધુ પુરુષો આ વાત માનશે માટે અતિ આદરથી વાત કરું છું. પુની કહું આશ્ચર્ય બાત અનુપા,
પુની કહું આશ્ચર્ય બાત અનુપા,
હરિજન કુ હે અતિ સુખ રૂપા,
હરિજન કુ હે અતિ સુખ રૂપા.
રામચંદ્ર એક બ્રાહ્મણ જે હી,
રામચંદ્ર એક બ્રાહ્મણ જે હી,
ભયો સત્સંગ અતિ દ્રઢ તે હી,
ભયો સત્સંગ અતિ દ્રઢ તે
હી, ભયો સત્સંગ અતિ દ્રઢ તે હી,
ભયો સત્સંગ અતિ દ્રઢ તે હી.
રામચંદ્ર એક બ્રાહ્મણ જે હી,
રામચંદ્ર એક બ્રાહ્મણ જે હી,
લગભગ બધાને ખબર છે વડોદરામાં રામચંદ્ર વૈદ્ય અને હરીશચંદ્ર વૈદ્ય આ બે હગા ભાઈ હતા. બહુ પ્રતિષ્ઠિત બંને વૈદ્યો હતા, વિદ્વાનો હતા અને સરકારશ્રીના માનીતા હતા અને મોટા ધનવાન હતા. જ્ઞાતે શ્રી ગોડ બ્રાહ્મણ હતા. એમાં રામચંદ્ર વૈદ્યના પત્નીનું નામ હતું અમૃતબા અને હરિશ્ચંદ્ર વૈદ્યના પત્નીનું નામ હતું ધીરજબા. આવા આ બંને સરકારના માનીતા વિદ્વાન હતા, ચુસ્ત વૈષ્ણવ હતા. એમાંય રામચંદ્ર વૈદ્ય દર પુણ્યમે ડાકોરનાથના દર્શને જતા હતા, દર અમાસે ચાણોદ નર્મદામાં સ્નાન કરવા જતા, ત્યાં ઘણા વિપ્રોને જમાડતા, પણ ખાટલે મોટી ખોટી હતી કે સત્સંગનો વિરોધ કરતા. સ્વામિનારાયણીય સત્સંગ પ્રત્યે એને એલર્જી હતી, બે ચાર સિદ્ધાંતોમાં એને ભારે મોટી અથડામણ હતી. એક એને એ નહોતું ગમતું કે સ્વામિનારાયણ ભગવાન કેમ, કળિયુગમાં ભગવાન હોય જ નહીં, આ મોટો વાંધો એને. બીજી અને મોટી એક મુશ્કેલી એ હતી કે કળિયુગમાં આવી રીતે સમાધિ કોઈને થાય જ નહીં, આ બધું ઢોંગ છે, પ્રપંચ છે, ખોટું છે. આવી એક બે બાબતોને લઈને રામચંદ્ર વૈદ્ય સ્વામિનારાયણના સત્સંગનો વિરોધ કરતા અને પોતે ચુસ્ત વૈષ્ણવ હોય ડાકોરના રણછોડજીને માનતા ને એની સેવા ભક્તિ કરતા હતા. એમાં બન્યું એવું, એકવાર સરકારના માન્ય શાસ્ત્રી હરિભટ્ટ બીમાર પડેલા. આ બહુ સરકારના માન્યતા શાસ્ત્રી હતા, વિદ્વાન હતા હરિભટ્ટ. અને એવા માંદા પડી ગયા, એવા માંદા પડી ગયા, ન પૂછો વાત, ખાટલામ પડેલા. હમણાં જાહે હું એમ, આજ જાહે કાલ જાહે, એ ગયા ગયા, બધા ભેગાય થઈ ગયેલા. ગંગાજળનો વાટક્યો ખાટલા પડખે મૂકેલો, જે આવે એ ચમચી નાખે, છેલ્લી બાકીનું પીતા જાવ, એવા માંદા થઈ ગયેલા. ધોળાધોળ એનો ભત્રીજો ગયો, સમજ્યા, રામચંદ્ર કાકા, રામચંદ્ર કાકા, મરી જાય મારો કાકો, તમે ઝટ આવો, ઝટ બાપા આવો, કાંઈક તમે એને ઔષધિ પાવો, થોડાક બોલે તો મને કાંઈક ડાયટું કર્યું બતાવતા જાયો. સંસારમાં તો બાકી. એટલે રામચંદ્ર વૈદ્યને ઔષધિ આપવા માટે હરીશ ભટ્ટને ઘરે, એ ફતેપુરામાં રહેતા હતા, ત્યાં એમને ઔષધ દેવા માટે ગાડું જોડાવી અને એમાં બેસી અને રામચંદ્ર વૈદ્ય ફતેપુરા જતા હતા. અને રસ્તામાંથી ગાડી નીકળી, એમાં ગોપાલ સ્વામી ત્યાં રસ્તામાં સભા કરીને બેઠેલા અને માણસો બહુ, એટલે ગાડી રોકાણી. એટલે વૈદરાજ ગાડાવાળાને કહે છે કે ભાઈ શું છે આ બધો ભીડો? ગાડીવાળો કે મને કાંઈ ખબર નથી. અરે આ રસ્તામાં આ બધું માણા કેમ છે? એ હું બધા ભેગા થયા છે, નથી ખબર તમને? ના, ગોપાલ સ્વામીની સભા છે અહીંયા. એટલે વડોદરાની જનતા સ્વામીની અમૃતવાણી સાંભળવા માટે અહીંયા આવી છે. શાસ્ત્રી મહારાજ, ગોપાલ બાવા સભા કરીને બેઠા છે. અરે તારી ભલી થાય કે અહીં છે એની સભા છે? અરે ભલામણા તો ત્યાંથી ગાડી હંકાય નહીં. હે કે ના ના, તો પણ તારા અહીં ક્યાં પાછી વાળવી? તો એમ કર, ઝટ હાંક, ઝટ હાંક, નહીતરી ગોપાલ બાવાના શબ્દો જો કાનમાં પડશે તો મુવા તું હું બે ગાંડા થાઉં એટલું નહીં, તારા દ્વા ઢાંઢાય ગાંડા થાય. તેઓલો ગાડીવાળો કે આ બધા બેઠા બેઠા સાંભળે, એમાં કોઈ ગાંડો તો મૂંગો મરી તને ખબર પડે નહીં, બળીદ્યા આંકે બળીદ્યા જેવી બુદ્ધિવાળો છો. ઝટ હાંક કે છે એ ગાડું તાબડતોબ હાંકવા ગયો અને બરોબર ગોપાલ સ્વામી સભા કરીને બેઠા હતા ત્યાં નજીક થઈને ગાડું નીકળ્યું. ગોપાલ સ્વામી આમ ગાડા સામું જોયું અને બંને બળદના પગ ધરતી આરે ચોટી ગયા. હજડમ બમ, ખીલો ખોડ્યો એમ ખોડાણા. એટલે વૈદરાજ કે એટલે મૂર્ખા ગાડી અહીં ઊભી કેમ રાખી? ઊભી નથી રાખી બાપુ, ઊભી રહી ગઈ. અરે આંખ કે છે? એટલે ઓલો પૂછડા માંડ્યો આંબળવાનો, પછી પરોણા માંડ્યો મારવાનો, પછી તો ગોદા માંડ્યો મારવા, પણ બળીજા બિચારા આમામ જ થાય, પગ હલે નહીં, ઉપલું બધું હલે, પૂછડું હલે, શીંગડું હલે, પગ છોટી ગયેલા, શું કરે? લોહી નીકળ્યું બળદને આર મારી મારીને, તોય બળીજા હાલ્યા નહીં. વૈદ્ય કે એલા શું થાય? તો કે પોદળો થાય પણ હાલશે નહીં. શું થાય? બહુ મારીશું તો પોદળો થાય. બધો પ્રયત્ન ફેલ ગયો. પછી વૈદરાજ કે મૂર્ખ હવે આગળનો હાલત કાંઈ નહીં, પાછા વાળ. પછી બળદને મારીને પાછા વાળવા માંડ્યા, તો બળદ પાછા ન વળ્યા. ત્યારે વૈદ્યને બહુ વિચાર થયો કે હવે કરવું હું? હવે આ બળદ આગળ જતા નથી, પાછળ વળતા નથી. વૈદ્ય વિચાર કર્યો, બળદાનું જે થવું હોય થાય, હું હવે મારો જીવ બચાવવો. તે વૈદ્ય તો ગાડીમાંથી ઉતરી અને પગપાળા બમ બમાવવાનો વિચાર કરીને હાલવા ગયા. તે જેવા હેઠે પગ મૂક્યા તો વૈદ્યના પગે સોટ્યા. હલે છલ્લે વૈદ્ય કે ગાડાવાળા તું નો હેઠો ઉતરતો, ન્યાય ન્યારે ન્યાય ન્યારે, અહીં તારે ડો સહેજ કંઈક શીખણું. બહુ બળ કર્યું પણ વૈદ્યના પગે હાલતા નથી. પછી મનમાં એમ થયું કે આ ગોપાલ બાવાના ખેલ છે, આમ તો નહીં જવાય. પછી હિંમત ભેગી કરી અને સ્વામી તરફ જવાનો જ વિચાર કર્યો કે હવે એની કોઈ જ જાઉં. અને જેવા સ્વામી તરફ પગ ઉપાડ્યા, ફૂલની પેઠે ઝટપટ ઝટપટ પગ ઉપડ્યા. હિંમત કરીને સ્વામી પાસે આવ્યા. જેવા નજીક આવ્યા ને એટલે સ્વામી બોલ્યા, આવો વૈદરાજ, પધારો, બહુ સારું થયું આપ આવ્યા, ઘણા દિવસથી આપની રાહ હતી. વૈદને એમ થયું કે હવે એમને કરવું શું મારે, એમ ઘણા દિવસથી રાહ હતી, હું જીવ કરે બોલો, મોટાની આગળ જીવનું હાલે હું, આવો આવો બેહાડો એમ કરીને ગાદી તકીએ બેહાડ્યા. તે નમસ્કાર કર્યા વગર બેઠા, પગે ન લાગ્યા સ્વામીને. પછી ગોપાલ સ્વામી એમ કહ્યું કે વૈદરાજ, આવો મનુષ્યનો દેહ મળ્યો છે, તકે તક આજ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર પ્રગટ થયા છે. સ્વામિનારાયણ પરમેશ્વર છે, અનંત આત્માના કલ્યાણ કરવા માટે એમણે ધરતી ઉપર અવતાર લીધો છે. અમે 500 સાધુ એ પરમેશ્વરને ઓળખાવવા માટે એ પરમેશ્વરની આજ્ઞા એ ધરતી ઉપર ફરીએ છીએ. જીવના કલ્યાણ કરવા માટે જ્યારે ભગવાન આવ્યા છે ત્યારે આપણે જો મોકો લઈ કલ્યાણ કરી લઈએ તો કામ થઈ જાય. સ્વામી, એ બધી વાત મને ન કરશો કેમ વૈદરાજ? હું નિશ્ચિતપણે માનું છું કે કળિયુગમાં ભગવાનનો અવતાર થાય નહીં. તમારે જે વાત કરવી હોય તે કરો, પણ સ્વામિનારાયણ તમારા ગુરુ ભગવાન છે એવી વાત મને ન કરતા. આ બધા ભોળાને સમજાવો. હું તો વિદ્વાન માણસ છું, શાસ્ત્ર ભણેલો છું, કૌમુદી ભણ્યો છું, ન્યાય ભણ્યો છું, તર્ક ભણ્યો છું, ગણ્યો છું, મને બધી ખબર પડે. હવે આને હું કહેવું? ભગવાન છે તમારા ગુરુ એ વાત ખોટી. અને સાંભળો સ્વામી, બીજું મને છે ને એક, આ તમારું પાખંડ બહુ મને ખૂંહે. સ્વામી કે વળી કયું પાખંડ? તો કે આ જ્યાં ત્યાં જેને તેને સમાધિ થાય, શું આ બધા તું જ ચલવો છો? કળિયુગમાં સમાધિ કોઈ દી થાય જ નહીં. અને કેટલાય વર્ષો સુધી માથે ગુરુ રાખીને કેટલાય પ્રકારના આસન ને યોગ ને પ્રાણાયામ ને બીજું ત્રીજું કરે ત્યારે માંડ એકાદો સફળ થાય, બાકીના તો યોગ સાધના કરતા કરતા ગુજરી જાય. બધાની સમાધિ કેવી રીતે થાય? એ બધી ઇન્દ્રજાળ વિદ્યા છે, એ મને મનાય નહીં. હા સ્વામી કે સાંભળો, અટાણે મારે સાંભળવાની નવરાઈ નથી. રામચંદ્ર વૈદ કે છે, એ બધો નિર્ણય આપણે પછી કરશું. સ્વામી તમે એક કામ કરો, શું? તમે મારી સાથે ગાડીમાં બેસીને અત્યારે હરિભટ્ટ શાસ્ત્રીને ઘેર ફતેપુરા પધારો. સ્વામી કે ન્યા હું કામ? ન્યા તમે આવો અને સાંભળો, આપ તમારા સામર્થ્ય વડે કરીને હરિભટ્ટનો રોગ મટાડો તો તમે સાચા સાધુ ગણાવ. અને જો તમારી દુવા એનો રોગ મટાડે છે કે મારી દવા, બોલો શેનાથી મટે છે જોઈ. સ્વામી હસતા હસતા કે રામચંદ્ર વૈદ, હરિભટ્ટનો રોગ તો હમણાં મટી જશે, પણ તમારા મનમાં કુસંગના પ્રસંગથી થયેલો રોગ મટતા ઘણી વાર લાગશે. ત્યારે રામચંદ્ર કે, ગોપાળ બાવા, મારા મનનો મંદવાડ તો ડંકપુરના રણછોડ રાયે મટાડ્યો છે, ને મને તેમનો વિશ્વાસ છે, ને તેમની જ ભક્તિ હું કરું છું. ત્યારે ગોપાલ સ્વામી કે, એ જ રણછોડ રાય તમને પ્રગટ દર્શન આપી કહેશે તો પણ વૈદરાજ તમને સંશય રહેશે. પછી જ્યારે ક ઋતુમાં કાચી કેરીનો પ્રસાદ ખાશો ત્યારે તમારા કટાઈ ગયેલા જીવનો કાટ ઉતરશે. ત્યારે રામચંદ્ર કે, હવે બધું રાખો, મારે અત્યારે સંધ્યાનો સમય થયો છે, માટે હું જાઉં છું. એમ કહી વૈદરાજ ત્યાંથી આવ્યા, ગાડીમાં બેસી પોતાને ઘેરે આવ્યા. અને જ્યાં ઘેરે આવે ને ત્યાં તો ચોતરામાં ચોરા ઉપર હરિભટ્ટ શાસ્ત્રીને બેઠેલા જોયા. હવે ઓલો મરણ પથારીએ પડ્યો તો એ અહીં ચોરામાં છે આવીને બેઠેલો, જેને વૈદરાજ પડીકી દેવા જતા હતા એને ચોતરા ઉપર બેઠેલા જોઈને વૈદરાજ કહે છે, અરે અરે હરિભટ્ટ શાસ્ત્રી, તમે અહીં કેવા, અહીં ક્યારે આવ્યા? તમે તો 2 મહિનાથી માંદા છો ને, પથારી વચ્ચો, એવા સમાચાર છે? આજે જ બપોરે તમારો ભત્રીજો કરુણાશંકર ઉતાવળો ઉતાવળો મને બોલાવવા આવ્યો હતો અને કહેતો હતો કે મારા કાકાને આખરનો મંદવાડ છે. એ વૈદ કાકા, મારા કાકાથી બોલાતું પણ નથી, માટે ત્યાં તમે આવો, હિરણ્ય ગર્ભની માત્રા પાઓ તો કાંઈક જવાબ દે. અને કાંઈ આગું પાછું મેલું હોય, ડાયટું હોય તો અમને દેખાડે, અને પછી પૂરું થાય તો વાંધો નહીં. હા, પછી એનું જેમ થાય એમ થાય, એનો અમને કાંઈ વાંધો નથી. જો જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું. તમારો ભત્રીજો આવું કહેતો હતો, હું વાત એ સાચી. આ સંસારમાં તો હવ સ્વાર્થનું હગું છે બાબા, એને માટે મચ્છી મચ્છીને મરી જાઓ, કાંઈ વળવા નથી. સગપણ સાચું એ જાણો શ્રી ઘનશ્યામનું. બાકી કોઈને કોઈની પડી નથી. સંસાર આખો સ્વાર્થના પાયા ઉપર ઊભો છે. હવને એકાબીજામાંથી કેવળ પોતાનું કાંઈક ને કાંઈક ચૂંસી લૂંસી લેવું છે, પછી તમારું જે થવું હોય થાય. જરાક ઊંડું જોવો ને તો ખબર આવી જાય.
સગા સંબંધી સ્વાર્થ કેરા સોબતી,
સગા સંબંધી સ્વાર્થ કેરા
સગા સંબંધી સગા સંબંધી સગા સંબંધી સ્વાર્થ કેરા સોબતી
સગા સંબંધી સ્વાર્થ કેરા સોબતી
અરે મે મુખમાં નાખી ધૂળ જો
મેલી જાશે મુખમાં નાખી ધૂળ જો
જી મેલી જાશે મુખમાં નાખી ધૂળ જો
મેલી જાશે મુખમાં નાખી ધૂળ જો
જ સગ પણ સાચું જાણો શ્રી ઘનશ્યામ દેશે ડોલે ધનને કારણે
દેશ વિદેશ ડોલે ધનને કારણે
પ્રભુ વિસારી લાલચ માં લપટાય જો
પ્રભુ વિસારી લાલચ માં લપટાય
આ
સાચું જાણો શ્રી ઘનશ્યામ નું હો
સત પણ સાચું જાણો શ્રી ઘનશ્યામ નું
શ્રી ઘનશ્યામ નું
શ્રી ઘનશ્યામ નું
હે શ્રી ઘનશ્યામ નું
કોઈ કોઈનું નથી હો વૈદરાજ કે છે કલ્યા તારો ભત્રીજો આવું કહેતો હતો જો જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું એ સાંભળીને મેં એને હસીને કહ્યું એટલે આ બધું સ્વાર્થનું સગું છે જા જા હું આવું પછી હું ઉતાવળો ગાડી ચલાવી તમારે ઘેર આવતો હતો પણ રસ્તામાં વચ્ચે કામણિયા ગોપાળ બાવાનું ધાંધલ નીડ્યું તેથી બળદના પગ ઉપડ્યા નહીં અને હું ગાડીમાં જ ઉતર્યો તો મારા પણ પગ હાલ્યા નહીં પછી તો મારે ગોપાળ બાવા પાસે જવું પડ્યું અને એમને મોટી મોટી વાતો કરી છો કે મેં માની નહીં કહી દીધું કે તમે તમારા ગુરુ સ્વામિનારાયણને ભગવાન કહો છો એ વાત ખોટી છે અને આમ તે કાંઈ સમાધિ બમાધિ થતી છે હરિભટ્ટનો રોગ મટાડો તો સાચા એવી બધી મારે સ્વામી અરે વાથક માથક ઉઠાઈ કે પછી હું તો સંધ્યાનું બાનું કાઢીને આવતો રહ્યો આ વાત સાંભળી એટલે હરિભટ્ટ શાસ્ત્રી કહે વૈદરાજ હમણે થોડી વાર પહેલાં જ ગોપાળાનંદ સ્વામી થોડાક સાધુઓને સાથે લઈ અને મારી ઘેરે આવ્યા હતા મારી ફરતે બાયોને માણસો હતા અંત્યેષ્ટિ ક્રિયા કરવાના હતા રોકકળ થઈ રહ્યો હતો મારા છેલ્લા શ્વાસ ઘૂંટાતા હતા મર્યો મરીશ એમ થતું હતું એ વખતે ગોપાળ સ્વામીએ ત્યાં આવી રોકકળ કરતી બધી ડોહીઓને દૂર કરાવી અને પછી મારી સમીપે આવ્યા અને મને એમ કહ્યું શાસ્ત્રી બાવા વૈદરાજે અમને કહ્યું છે કે શાસ્ત્રીને મંદવાળ ઘણો છે તેથી તમે તેમને મટાડવા જાઓ એટલે અમે આવ્યા છીએ એમ કહી બધા સાધુ મારા ખાટલાની પડખે બધા ઊભા રહ્યા અને થોડી વાર હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ધૂઈન કરી અને એ સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ધૂઈન કરતા ગયા અને મારો રોગ નીકળતો ગયો થોડીક વારમાં તો મારો બધો મંદવાળ ગાયબ થઈ ગયો વૈદરાજ અને હું ઘોડા જેવો બળવાન થઈ ગયો વૈદરાજ તમે માનો કે ન માનો ગોપાલ સ્વામી કાંઈ જેવા તેવા નહીં હો એ ઘડીકમાં મારો મંદવાળ કેવો મોત આંબી ગયું તું એવો એને ઉડાડી નાખ્યો અને મને આવો બળવાન કરી નાખ્યો માટે હું તો ગોપાલ સ્વામીને સાક્ષાત ભગવાન જાણીને નમસ્કાર કરું છું વૈદરાજ હું એને નમસ્કાર કરું છું અને અને વૈદરાજ પછી ગોપાલ સ્વામી મને કહ્યું કે શાસ્ત્રી તમે અત્યારે જ જાઓ અને રામચંદ્ર વૈદ્યને ઘેરે જઈને તમે બધી જાણ કરો તમને જે પૂછે ત્યાંનો બરાબર જવાબ દેજો એમ સ્વામી કહીને ગયા અને હું ત્યાંથી ઊભો થઈને ઉતાવળો અહીં આવ્યો અને તમારી વાટ જોઈને બેઠો હતો ત્યાં તમે આવ્યા આ વાત સાંભળીને રામચંદ્ર વૈદ્ય વિચારમાં ડૂબ્યા કે આ હું સાંભળું છું હું જેને મરણ પથારીએ પડેલા જાણીને ખબર કાઢવા જતો હતો અને આ હાજો થઈને અહીં બેઠો અને વાત આવી કરે છે વૈદ તો થોડાક વિસામણમાં પડ્યા ત્યાં તો વૈદના ઘરના અમૃતબા હણકો કરીને બોલ્યા હું તમને રોજ કહું છું રોજ કે પેલા જાદુગરિયા ગોપાળ બાવા પાસે જાહો નહીં ન્યા જાશો નહીં તોય ગયા ને તમને કાંઈ ભાન પડી ન્યા ના નોત પડી મેં હું આનું કરું ગો એ કે ન જવાય એની પાસે એ ગોપાળ બાવો તો લોકોને રઝળતા રોજ જેવા કરી મૂકે છે છતાં તમે ગયા જો બળદના પગ ચોંટી ગયા તમે હેઠા ઉતરા તમારા પગ ચોંટી ગયા હા તો સારું કર્યું રણછોડ રાયે મદદ કરી જ તમે ઘેરે આવ્યા ત્યારે હરિભટ્ટ કે મને ગોપાલ સ્વામીએ મરણ પથારીમાંથી બેઠો કર્યો હો અમૃતબા માટે મને તો ગોપાલ સ્વામી જ રણછોડ રાય જેવા લાગે છે આવું બોલ્યા પછી શાસ્ત્રી પોતાને ઘેરે ગયા ગોપાલ સ્વામીનો સમાગમ કરીને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય કરીને હરિશંકર ભટ્ટ શાસ્ત્રી તો મહા મોટા ભગત થયા હવે રામચંદ્ર વૈદ વિચારે ચડ્યા બીજે દિવસે ગાયકવાડ સરકાર પાસે ગયા અને વૈદ્ય પોતાની વીતેલી બધી વાત સરકારને કહી સરકારે શાંતિથી વૈદ્યની વાત અને આ ગોપાલ સ્વામીના પરચાની બધી વાતથી વિચાર કર્યો કે આ વૈદ્ય શું સમજતાય છે. પછી સરકારે પૂછ્યું કે હે રામચંદ્ર વૈદ્ય, ગોપાલ સ્વામીનો આવો પ્રતાપ જોઈ તમે તો નજરે અનુભવ્યો ને, તો ગા તો કહો તમે શું નિર્ણય કર્યો. સરકાર, કોઈ સિદ્ધ યોગી મહાપુરુષ તો ખરા, પણ સ્વામિનારાયણને ભગવાન કહે છે ને એ નથ મનાતું. બાકી ગોપાલ સ્વામીનો ચમત્કાર તો મારે ને તમારે માનવો પડે એવું જ છે. બધી વાત બરોબર છે, ગોપાલ બાવા કોઈ મોટા પુરુષ તો ખરા જ, પણ તકલીફ અહીં છે એ એના ગુરુ સ્વામિનારાયણને ભગવાન કહે છે એ મન નથી મનાતું. ભગવાન તો એક રણછોડ રાય જ હો સરકાર, આવી વાતો કરી. અને પૂનમ હતી બીજે દિવસે, એટલે રામચંદ્ર વૈદ્ય કે મારે ડાકોર જવું, એટલે તત્કાળ ગાડી જોડાવી, એના થોડાક સંબંધીઓ સાથે લઈ અને વૈદ્યરાજ તો ડાકોર ગયા. ડાકોરમાં એક એને મકાન રાખેલું કાયમ, પૂનમ ભરવા જાય ને ત્યારે ઉતારો કરવા, ત્યાં પોતે ઉતારો કર્યો. અને બીજે દિવસે શરદ પૂનમ હતી, જેથી સવારમાં વહેલા ઉઠ્યા, ગોમતીમાં જઈને સ્નાન કરી આવ્યા, પછી ડાકોર નાથના દર્શન કર્યા. હે ડંકુપુર વાસી મારું હારું કરજો. પછી રાત્રિએ સુશોભિત મંડપ કરાવ્યો, એમાં બાલકૃષ્ણને પધરાવ્યા, ષોડશોપચારથી પૂજા કરી, ખૂબ બધું ભજન કર્યું અને રાત્રે પછી આરતી કરી અને ત્યારબાદ બધાને પ્રસાદ વેચ્યો અને પછી પોતે જમીને વૈદ્યરાજ હૂતા. અને રાત્રિના બરાબર 2 વાગ્યા છે ત્યાં રણછોડ રાયે પ્રગટ થઈને ચતુર્ભુજ સ્વરૂપે રામચંદ્ર વૈદ્યને દર્શન દીધું. હે રામચંદ્ર, તમે દર પૂનમે મારા દર્શન કરવા આવો છો. રામચંદ્ર, તમે વ્રતધારી પુરુષ છો. રામચંદ્ર, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. એક વાત કેવી છે બોલો પ્રભુ, ડંકપુર વાસી બોલો. રામચંદ્ર, તમે સારા છો, ભક્ત છો, પરંતુ એક વાત ધ્યાનમાં લ્યો તો અત્યારે ને અત્યારે તમે ગઢડા જાઓ. ગઢડા, હા, હજારો આત્માઓનું કલ્યાણ કરવા માટે અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિ પ્રગટ થયા છે. સ્વામિનારાયણ નામથી જગતમાં વિચરણ કરે છે અને તેઓ હાલ ગઢડા છે. અને બોડાણો હમણાં અવતાર લઈને દામોદર નામથી અમદાવાદમાં રહે છે. અને તે ભગવાન સ્વામિનારાયણ અને તેમના ગોપાલ સ્વામી જેવા સંતોના યોગે કરીને બોડાણાના જેવા લાખો ભક્તો પૃથ્વી ઉપર વિચરે છે આજ. રામચંદ્ર વૈદ્ય, માટે તમે ગઢડા જાય, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાઓ તો તમે તત્કાળ જીવન મુક્ત થશો, એમ કહીને રણછોડ રાય અદૃશ્ય થઈ ગયા. રામચંદ્ર વૈદ્ય હવે બહુ આશ્ચર્ય પામ્યા. આ બધું હું, પણ રણછોડરાયે પોતે કીધું અને આ કાંઈ સપનાની વાત નહોતી, આ તો સાક્ષાત દર્શન હતા. શરદ પૂનમને દિવસે મનમાં નિર્ણય કરી લીધો કે મારે મારા પ્રભુ ડંકનાથની આજ્ઞા પાળવી જ રહી, હવે મારે ગઢડા જવું જ રહ્યું, કાંઈ વાંધો નહીં. પણ જાવું કેવી રીતે? સરકાર મારી રાહ જોહે, હગાવાલા મને શું કહે? પણ રાતે ને રાતે નિર્ણય લીધો. એક કાગળ લખ્યો વડોદરા નરેશને, એમાં લખ્યું કે માનનીય સરકાર શ્રી, સાદર પ્રણામ. ડંકપુરીથી લખિત વૈદ્યરાજ રામચંદ્રના જય રણછોડ વાંચજો. વિગત જણાવવા એમ કહું છું કે મારે અચાનક અમદાવાદમાં મારા સંબંધીને મળવા જવાનું થયું હોવાથી હું અહીંથી ડાકોરથી સીધો અમદાવાદ જાઉં છું અને 1 મહિના પછી વડોદરા આવીશ આપની જાણ માટે, એવો કાગળ વડોદરા નરેશને લખ્યો, પેક કરીને એના સંબંધીને આપ્યો. અને એના સંબંધીને એમ કીધું કે મારે અગત્યનું અમદાવાદમાં કામ આવી ગયું છે, માટે તમે બધા અહીંથી ગાડું લઈને ઘરે જાઓ અને હું મહિના પછી વડોદરે આવીશ. આવું પત્ર આપીને સંબંધીઓને કહી એક ગાડામાં એને બધાને બેહાડી અને વડોદરા ભેગા કર્યા અને પોતે બીજી ગાડી જોડી રામચંદ્ર વૈદ ગાડીમાં બેઠા અને વહેલું આવે કાઠિયાવાડ પંચિમ પાંચાલ દેશ ઘેલા કાંઠે ગઢડા ગામ. રસ્તો પૂછતા પૂછતા ભાલ પ્રદેશમાં આવ્યા. ભાલ પ્રદેશમાં જઈને ગઢપુરનો રસ્તો ફરીવાર પૂછ્યો, આગળ ગાડી હાંકી. એમાં એક ગામ આવ્યું. ગામની ભાગોળે ગાડીમાંથી ઉતરીને ત્યાં રમતા છોકરાને પતાસા વેચ્યા. લ્યો ડંકનાથજીનો પ્રસાદ બાળકો. હે છોકરાઓ, એક પ્રશ્ન પૂછું. બોલો ને બાપા. આ દેશમાં સ્વામિનારાયણ કરીને કોઈ ભગવાન છે એની વાત તમે જાણો છો? છોકરા બધા દાંત કાઢવા માંડે. એકાબીજાને હામું જોઈને કે અલ્યા આ ગરડા ડોહાને આટલા બધા વરહ આમનામ પાણી ગયા. સ્વામિનારાયણને આપણે નાના નાના છોકરાએ ઓળખીએ છીએ ને આ એનું પૂછે છે. લ્યો આને સ્વામિનારાયણની હજી સુધી ખબર નથી. એમ કહીને છોકરાએ દાંત કાઢ્યા. રામચંદ્ર વૈદ બહુ ભોંઠા પીડ્યા. મારી નાખ્યા એટલે આ છોકરાએ તો મને ઉડાડ્યો. એ પછી ગાડીમાં બેહીને હાંકી જ મેલે હાલો આગળ ગયા. વળી કોઈ ગામ આવેલું ત્યાં વળી હેઠા ઉતર્યા ગાડીમાંથી. એમાં ભાગોળે બાઈઓ પાણી ભરતી હતી ને એને પૂછ્યું કે હે બહેનો, આ દેશમાં સ્વામિનારાયણ કરીને કોઈ ભગવાન કહેવાય છે એ તમે જ્યાં કાંઈ જાણો છો? એ સાચું છે? બાઈઓ એકાબીજી સામું જોઈને કે લ્યો જો ને આ ગરડા બુઢા થયા તો એ ઘોડ જેવા ઘોડ જ રહ્યા. આને સ્વામિનારાયણનું પૂછવું પડ્યું. લ્યો એટલે આ સૂર્ય આકાશે ચડ્યો હોય એ વખતે કોઈ એમ પૂછે કે સૂર્ય ઉગ્યો છે એ સાચું તે મૂર્ખ જ ગણાય તો? તારું શું કેવું સવિતા? તો કે સાચું હોતી. રામચંદ્ર કે મારી નાખ્યા એને તો. બેઠા ગાડીમાં ઘાય કલા હાય ગઈ. ત્રીજે ગામ ગયા. ત્યાં ગામના ચોરામાં ખેડૂતોને પૂછ્યું કે સ્વામિનારાયણ કરીને આ દેશમાં કોઈ ભગવાન છે? ત્યારે ખેડૂ કે ડોહા જરા ઊંચું જોવો ઊંચું રાજ્યક દાડો. અલ્યા ભાઈ દાડો છે, સાચી દાડો કહો છો? દાડો જ કહું તો, સૂર્યનારાયણ ઉગ્યા છે, પ્રત્યક્ષ પ્રકાશ છે તે દાડો જ કહેવાય ને? ત્યારે લોકો કે સ્વામિનારાયણ ભગવાનનો આજ આખા બ્રહ્માંડમાં પ્રત્યક્ષ પ્રકાશ છવાઈ રહ્યો છે. તો એ તમારા જેવા બ્રાહ્મણને હૂજતું નથી તો હવે કયા જન્મે હૂજશે? રામચંદ્ર કે કોઈને બોલાવ્યા થતા નથી આ દેશમાં તો, પાણી જ જોરદાર છે. પછી ગાડે બેહીન કે હવે ગઢડું આવે ત્યાં સુધી પૂછવું જ નથી કોઈ. ગઢડાની સીમમાં આવ્યા અને અંતરમાં માંડી શાંતિ થવા. હૈયામાં આનંદ ઉભરાણો, સતયુગના જેવો ધર્મ માંડ્યો વર્તવા. અંતરમાં આવ્યા દાદા ખાચરના દરબારમાં. ઊંચા સિંહાસન ઉપર કરોડો બ્રહ્માંડનો નાથ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. દર્શન થયા અને અંતર નાચી ઉઠ્યો. લાકડી પડે એમ પરમાત્માના પગમાં રામચંદ્ર વૈદ પડ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ઊભા થઈ ગયા. ઉઠો વૈદરાજ, ઉઠો. બાવડું પકડીને વૈદરાજને ઉઠાડ્યા અને પોતાની પાસે બેસાડ્યા. રામચંદ્ર વૈદ્યને એમ થયું કે આજ સ્વામિનારાયણ, મારા રણછોડરાયે કીધું એ સર્વાવતારી પુરુષોત્તમ આ પોતે? હજી માલકર ઘોળાય ઘોળાય કરે, સમજ્યા? નિશ્ચય થાવો, બહુ અટપટો છે. પછી રામચંદ્રે સંકલ્પ કર્યો કે અત્યારે આસો માસ ચાલે છે, જેથી આંબે કેરીઓ આવે નહીં, અટાણી કેરીઓ ન હોય. માટે જો અત્યારે મને સ્વામિનારાયણ કાચી કેરી ખાવા આપે તો એને હું ભગવાન માનું. લ્યો આવો સંકલ્પ કર્યો એણે. જે આવો સંકલ્પ કર્યો ને ત્યાં જ એક સંતનું મંડળ ગુજરાતમાંથી આવ્યું. તેણે મહારાજ આગળ 6 કાચી કેરીઓ મૂકી. ભગવાન સ્વામિનારાયણ કે આવો સંતો, આ કેરીઓ ક્યાંથી લાવ્યા? તો કે મહારાજ, ગુજરાતના ગામડામાં એક આંબા ઉપર એક જ ડાળે આ 6 કેરીનું લૂમખું આવેલું. તે ઓલા ખેડૂએ એમ કીધું કે અટાણે કેરીઓ આવે નહીં, આ કોણ જાણે કેમ આવી, આ તો ભગવાનની જ લીલા છે. સંતો લ્યો આ તમે લઈ જાઓ. એટલે અમે તમારે આગળ લેવા. મહારાજ કે બહુ સારું લાવો. એમાંથી ત્રણ કેરી વૈદના જમણા હાથમાં ભગવાન સ્વામિનારાયણે આપી અને બીજી ત્રણ કેરી ડાબા હાથમાં આપવા જાતા અદૃશ્ય થઈ ગઈ તે જોઈને સૌને આશ્ચર્ય થયું. પછી મહારાજે કહ્યું, વૈદરાજ લ્યો આ કેરી જમો, જેથી બહુ કાળથી તમારા જીવમાં કુસંગ રૂપી કાટ ચડ્યો છે ને તે ઉતરી જશે. જમો વૈદરાજ આ કેરી. પછી સૌના દેખતા જ સભામાં બેસીને જ રામચંદ્ર વૈદરાજ તે કાચી કેરી તણી જીમ્યા અને પછી એટલું બોલ્યા કે હે મહારાજ, હવે મારા જીવનો જન્મો જન્મનો બધો કાટ ઉતરી ગયો અને મારું અંતર નિર્મળ થયું, તેથી હૃદયમાં પ્રકાશ જણાય છે. એમ જ્યાં કહ્યું ત્યાં તો તરત જ વૈદરાજને સમાધિ થઈને વૈદરાજ ઢળી પડ્યો. ગયા અક્ષરધામમાં, અક્ષરધામમાં તેજો મંડળ મધ્યે ઊંચા સિંહાસન ઉપર ભગવાન સ્વામિનારાયણ દિવ્ય અલૌકિક સાકાર મૂર્તિ ઠકા બિરાજમાન છે. કેશવાદિક 24 મૂર્તિઓ, ચારે કોઈ રામચંદ્રાદિક 24 અવતારો, પૂર્ણ પુરુષોત્તમની સ્તુતિ કરે છે. અસંખ્ય મુક્તો પાસે ઉભેલા દેખાય છે. સૌ ભગવાન શ્રી હરિના એક નજરે દર્શન કરી રહ્યા છે અને કેવળ આનંદ 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 ચૈતન્ય પ્રકાશ રેલાઈ રહ્યો છે. અને મહારાજ મંદ મંદ હસતા સિંહાસનમાંથી બોલ્યા કે રામચંદ્ર વૈદ કેમ છો? આનંદમાં છું પ્રભુ. રામચંદ્ર વૈદ, આ તમારા ડાબા પડખે એક અમૃતમય મુક્ત ઊભા છે એને ઓળખો છો? અમૃતમય મુક્ત તમારા ડાબે પડખે ઊભા છે. આ રામચંદ્ર વૈદના પત્ની સમાધિમાં ન્યા આવેલા હતા એનું મહારાજ પૂછે છે. ત્યારે રામચંદ્ર વૈદ કહે, હે મહારાજ, હું તો આ અનંત કોટી મુક્તને મહા તેજોમય રૂપે દેખું છું ને સર્વને અમૃતમય જ દેખું છું અને તેવા જ એ મુક્ત પણ છે. આ એક કમાલ છે કે અક્ષરધામમાં આપણા હગાવાલા બાપા બેન પત્ની ભાઈ કાકા પતિ મામા બધા હોય, આપણા ગુરુ હોય ચેલા હોય, પણ જો મહારાજ ઓળખાવે તો જ ખબર પડે, નહીતર બધું એ ખરખૂડ લાગે. કોઈ કોઈને ન્યા ઓળખે નહીં. આ રામચંદ્ર વૈદ્ય એની પત્નીને નથી ઓળખતા અને એની પત્ની રામચંદ્ર વૈદ્યને નથી ઓળખતા. આ બધી ભગવાનની લીલા છે. અને એક દી કથામાં આવ્યું હતું કે કુશલબાઈ ન્યા ગઈ તે એની બેન દાનબેનને મળી અને કે બેન આવી તું એકલી છો કે બીજા કોઈ છે? ત્યાં તો ઘણા બહેનો દેખાણા, બધા એને ભગવાનને દર્શને લઈ ગયા ને ભગવાનને હાર આપ્યો ને. આ બધું અલૌકિક છે. પરમેશ્વરની આ બધી લીલા છે. ભગવાન જેવું દેખાડે, જેવું અનુભવ આવે એવું જ જીવને અનુભવાય છે. બાકી જીવને કાંઈ ખબર જ પડતી નથી. આપણે હાવ એવા છીએ, આપણું સ્વરૂપ જ પરાધીન છે. પરમેશ્વર જ સર્વે સર્વા સ્વતંત્ર દિવ્ય મૂર્તિ છે. જો આપણે આપણો અહમ મેલીને ભગવાનને આધીન થઈ જઈએ ને તો કલ્યાણ થતા વાર જ નથી. પરમેશ્વરને આધીન થવું એને જ કલ્યાણ કહેવાય છે. જેટલા સ્વતંત્ર એટલા બદ્ધ અને જેટલા આધીન એટલા મુક્ત, આ ન્યાય છે, સિદ્ધાંત છે, નથી ઓળખતા. પછી શ્રી હરિએ તે બંને મુક્તોના હાથમાં એક એક પારિજાતનું પુષ્પ આપ્યું. થોડી વારમાં બંને સમાધિમાંથી જાગૃત થયા. પોતાના હાથમાં જે પુષ્પ હતું તેની સુગંધ સભામાં પસરી રહી. રામચંદ્ર વૈદ ગઢડામાં સમાધિમાંથી જાગ્યા છે અને એના પત્ની પણ ત્યાં હારે જ છે. હાથમાં ફૂલ હતું એ બધે સુગંધી આપી રહ્યું છે, પણ એના પત્નીને એના હાથમાં રહેલું ફૂલ કોઈને દેખાતું નથી, માત્ર રામચંદ્ર વૈદ જ દેખાય છે. રામચંદ્ર વૈદ્ય ઉઠીને મહારાજને પ્રણામ કર્યા. પછી મહારાજને હાથ જોડ્યા કે હે પૂર્ણ પુરુષોત્તમ, હે સર્વા અવતારી, આજ મને જેમ છે એમ સમજાણું કે તમે અક્ષરધામના અધિપતિ, સર્વે અવતારના અવતારી, સર્વો પરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. આજ હું હાથ જોડીને મારું સર્વે અજ્ઞાન છોડીને અહમ મૂકીને તમારે ચરણે પડું છું. હે નાથ, મારો સ્વીકાર કરો, હું હવે તમારો આશ્રિત થાઉં છું, ગોપાલ સ્વામીના લાખ લાખ વંદન કરું છું. એ ગોપાલ સ્વામીએ બળદિયાના પગ ચોંટાડ્યા, મારા ચોંટાડ્યા, મને પાસે બોલાવ્યો, પછી કીધું કે તમે કર ઋતુમાં કાચી કેરી ખાશો ને તારે તમારો જીવનો કાટ નીકળશે. એ આજ મહાપુરુષના વચન સત્ય થયા અને આજ મને તમારું સ્વરૂપ ઓળખાણું. ડંકનાથે મારા ઉપર કૃપા કરીને મને આ ગઢડે મોકલ્યો ને તમારા ભેગો કર્યો, હવે મારું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું. મને વર્તમાન ધરાવ પ્રભુ, મને તમારો માનજો, મને કંઠી પહેરાવો. ભગવાન સ્વામિનારાયણે એનો હાથ ઝાલ્યો, હાથમાં પાણી મૂક્યું. કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદ અહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતું મામ. મૂકો પાણી, પહેરો કંઠી, તમારી લકચોરાશી ગઈ વંઠી, આનંદનો કોઈ પાર ન રહ્યો. રામચંદ્ર વૈદ્ય ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. પછી મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા કે હે મહારાજ, મારા અંતરની હવે જે ઈચ્છા છે એ આપને સંભળાવું છું. મારે હવે માત્ર આપની જ નિરંતર પ્રત્યક્ષ સેવા કરવી છે. હવે ઘેર જવું નથી પ્રભુ. આપ જેવા સર્વોપરી શ્રીહરિ મળ્યા અને તમને છોડીને ક્યાંય હવે જો જાઓ તો તમે મળ્યા એનો મને મહિમા ન કહેવાય. રામચંદ્ર વૈદ્ય, તમે હું કહું એમ કરો, શું ઘેર જાઓ એમ મહારાજે કહ્યું. અને વળી નારાયણભાઈ પાસે પોતાની બે મૂર્તિઓ મગાવી અને વૈદ્યરાજના હાથમાં એક મૂર્તિ મહારાજે આપી અને બીજી ડાબા હાથમાં લઈને હાથ લાંબો કર્યો એમ બીજા મુક્તને આપી અને તે મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. પછી મહારાજ કહે, આ અમારા સ્વરૂપને નિત્ય શ્રદ્ધા ભક્તિથી સેવજો તથા નૈવેદ્ય ધરજો, અમો એમાં રહી તમારી સેવા અંગીકાર કરશું. તમે ઘેરે જાઓ અને ગોપાળાનંદ સ્વામીને વિશે પણ અમારો ભાવ રાખીને સેવા સમાગમ કરજો. આવી મહારાજે વાત કરી, અદ્ભુત વાત કરી. પછી વૈદ્યરાજ આવી રીતે 12 દિવસ ગઢડામાં રહી વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં વૈદ્યરાજ વિચાર કરે છે કે મારા તો અહો ભાગ્ય, હું તો પૂર્ણ કામ થયો, મને ભગવાન ઓળખાણા ડંકનાથની કૃપાથી ને ગોપાલ સ્વામીના આશીર્વાદથી. પરંતુ મારી પત્ની આ વાત સ્વીકારશે કે કેમ, ઈ ગાંઠશે કે કેમ. ઠીક, એ સ્વીકારે એવી છે નહીં, એ તો ચુસ્ત રણછોડરાયની ભગત છે. મને ગોપાલ સ્વામી પાસે જવા જ નથી દીધી, નહીં જ જવાનું એમ આકરે પાયે. મહામોટું મારું કંટ્રોલર એ છે, મારું માને ભાઈ હશે, માનશે જ ઘેરે રહીશ. જો એ મારી વાત નહીં સ્વીકારે તો ઘરનો ત્યાગ કરીને હું સ્વામિનારાયણ ભગવાનની પાસે જઈને સાધુ થઈ જઈશ. સ્વામિનારાયણ ભગવાન જેમ રાખે એમ પડ્યો રહીશ. પણ મારે છે ને હવે સ્વામિનારાયણ ભગવાનને છોડવા નથી. હું બૈરું છોડીશ, પુરુષોત્તમ છોડીશ નહીં. કેમ જે આવા ભગવાન સ્વામિનારાયણ, આવા ગોપાલ સ્વામી જેવા મને સંતો મળ્યા છે. અવસર આવ્યો રે, હે પરમેશ્વર તમને ભજવાનો, હવે તમને મૂકવા નથી. હે તનની ઉપાધિ, વ્યવહારની ઉપાધિ, હગાવાલાની ઉપાધિ, બૈરાની છોકરાની ઉપાધિ તજવાનો અવસર આવ્યો રે, કે તમને ભજવાનો. હે
અવસર આવ્યો રે, કે તમને ભજવાનો.
અરે અવસર આવ્યો રે, કેરવા તમને ભજવાનો.
અવસર આવ્યો રે, કે તમને ભજવાનો.
અનની ઉપાધિ રે, કે સર્વે તજવાનો.
અનની ઉપાધિ રે,
शरण अव शरण अव शरण आयो रे के तमने भजवानो जी जी
अव शरण आयो रे के तमने भजवानो
तमने भजवानो
तमने भजवानो
रसिया तम वीना रे અવસર આવ્યો છે રે કે તમને ભજવાનો
અવસર આવ્યો
હરે હરે
કે તમને ભજવાનો
ઓહો
પૂરા લોકડિયા
શું કરશે મુજને
શું કરી લેવાના
લોકડિયા
શું
કરશે શું કરશે મુજને રે ધન સ્વાપી રે કે થઈ રહી તું તારી
ધન મન ધન સ્વાપી રે કે થઈ રહી તું તારી
તન મન ધન સ્વાપી રે કે થઈ રહી તું તારી
હો મન ધન સ્વાપી રે કે થઈ રહી તું તારી
અવસર આવ્યો છે રે કે તમને ભજવાનો
ચડી ગઈ છે. પરમેશ્વરને ભજવાનો આજ અવસર આવ્યો છે. જે થાવી હોય થાય, વિચારતા વિચારતા ઘરે આવ્યા, ગાડીમાંથી નીચે ઉતર્યા, ત્યાં તો પોતાના જ ઘરે કેટલી બહેનો ભેગી થઈ છે. ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. મોંઘીબા, પાર્વતીબા, ગંગાબા, જમનાબા, ઉમૈયાબા, ઈચ્છાબા ઇત્યાદિ સેંકડો બહેનો પોતાને ઘેર છે. જ્યાં જોયું ત્યાં તો મહારાજે પોતાને એક મૂર્તિ ગઢપુરમાં આપી અને બીજી અદ્રશ્ય થઈ ગઈ હતી તે મૂર્તિ એમણે પોતાના ઘરમાં જોઈ. અને અક્ષરધામમાં બીજું પારિજાતનું પુષ્પ જે આપ્યું હતું તે પુષ્પ પણ પોતાના ઘરમાં પહોંચ્યું હતું એ એણે જોયું. અને તેમના પત્ની અમૃતબા બહેનો સાથે મહારાજની આરતી ઉતારતા હતા અને ભાવ વિભોર થઈને ગાતા હતા, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. આ બધું જોઈને વૈદ્યરાજ તો હજળ થઈ ગયા થોડી વાર, ને ખડકીમાં ને ખડકીમાં ઊભા રહ્યા. પછી અમૃતબાઈએ અતિ પ્રેમથી રોમાંચિત ગાત્ર વડે ગદગદ કંઠે મહારાજની અપાર સ્તુતિ કરી કે હે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હે અનંત ધામના ધામી, હે સર્વે અવતારના અવતારી, હે સર્વના કારણ, હે ચિદ ચિદ વિશિષ્ટ પરમ બ્રહ્મ શ્રી હરિ મહારાજ, અમ ઉપર તમે બહુ કૃપા કરી, અમને તમે તમારું સ્વરૂપ સમજાયું એવી બહુ પ્રાર્થના કરી, પંચાંગ નમસ્કાર કર્યા. પછી સર્વ બહેનોએ પણ એ જ રીતે સિંહાસનમાં પધરાવેલ મૂર્તિની અને પારિજાત પુષ્પની ખૂબ પ્રેમથી વંદના કરી, સ્પર્શ કર્યો, નમસ્કાર કર્યા. આ બધું અદ્ભુત આશ્ચર્ય જોઈને વૈદ્યરાજ મનમાં મનમાં બોલવા માંડ્યા, ધન્ય પ્રભુ, ધન્ય મહાપ્રભુ, ધન્ય મહારાજ, આ તો ગજબ કર્યો તમે. એમ બોલતા બોલતા ઘરમાં ગયા અને બહેનોને નમસ્કાર કર્યા. બહેનોએ બધીએ વૈદ્યરાજની સામું જોયું. ત્યાં તો વૈદ્યરાજના લલાટમાં તિલક ચાંદલો, હાથમાં માળા, મુખમાં સ્વામિનારાયણનો મંત્ર, આ બધું જોઈને અમૃતબાને બહુ આશ્ચર્ય થયું, બધી બહેનોને આશ્ચર્ય થયું. વૈદ્યરાજ બેઠા અને પોતાની પત્ની અમૃતબા તથા સર્વ બહેનો આગળ પોતાને જે જે અનુભવ થયા અને પોતે કેવી રીતે સત્સંગી થયા, કેમ થયા, એ બધી વાત કહી સંભળાવી. તે સાંભળીને સર્વે બહેનોને અતિ આનંદ થયો. પછી વૈદ્યરાજે તેમના પત્નીને પૂછ્યું કે હું ડાકોર ગયો, ત્યાંથી પાછો આવ્યો, તેને આજ 22 દિવસના વાણા વાયા, તેટલામાં તમારી મુક્ત જેવી સ્થિતિ કેમ થઈ, મને મોટું આશ્ચર્ય થાય છે. અને આ સર્વે મુક્ત બાઈઓનો સમાગમ તમને કેવી રીતે થયો એ મને વિગતે વાત કહો. ત્યારે એમના પત્ની અમૃતબાઈ કે સાંભળો પતિદેવ, જેમ તમને ડાકોર નાથે દર્શન આપી ગઢપુર મોકલ્યા, એમ જ મને પણ એવા જ ચતુર્ભુજ રૂપે ડાકોર નાથે દર્શન આપ્યા અને દિવ્ય દ્રષ્ટિ આપીને કહ્યું, હવે તને પણ તારા પતિની પેઠે પ્રત્યક્ષ ભગવાનના દર્શન વગેરે અનુભવ અહીંયા રહ્યા થકા જ થશે, એમ કહી રણછોડરાય અદૃશ્ય થઈ ગયા. પછી હું તમારી સાથે તમારા ડાબા પડખે જ હતી, ડાબા પડખે રહી અને તમને જે જે અનુભવ સમાધિમાં થયા તે સર્વે અનુભવ મને પણ થયા. સમાધિમાં તમને ભગવાને પારિજાતનું પુષ્પ આપ્યું તથા સમાધિમાંથી જાગ્યા બાદ પોતાની મૂર્તિ આપી, તેમ મને પણ તે બંને આપ્યું છે, તે આ સિંહાસનમાં પધરાવ્યું છે. તેથી હું પ્રેમ ભક્તિથી પરમેશ્વર સ્વામિનારાયણને વંદન કરું છું અને આ પૂજા કરું છું. આમ એક જ સમયે એક સરખી રીતે બંને ઉપર ભગવાન સ્વામિનારાયણની થયેલી કૃપાથી તે બંને પતિ પત્નીને અતિ આનંદ થયો છે. તેમજ ત્યાં બેઠેલા મુક્ત બહેનોને પણ મહારાજના આ અદ્ભુત ઐશ્વર્યની વાત સાંભળી અતિ આનંદ થયો. પછી વૈદ્યરાજે મોઘીબા વગેરે બહેનોને નમસ્કાર કરીને પૂછ્યું કે અમને સત્સંગ થયો તેની વાત તમને કોણે કહી અને કોના કહેવાથી તમે અહીં આવ્યા છો, તે સાંભળી એમાંથી એક બાઈ બોલ્યા, અમે પ્રથમ મોંઘીબાના ઘેરે ચોકમાં સભા કરીને ધૂન ભજન વગેરે કથા વાર્તા આદિ કરતા, આજથી 10 દિવસ પહેલા કથા કીર્તન કરતા ત્યાં અચાનક મોટો તેજનો સમૂહ દેખાયો અને ત્યાંની મધ્ય ભગવાન સ્વામિનારાયણના દિવ્ય અમને દર્શન થયા. પછી મંદ મંદ હસતા મહારાજ અતિ પ્રેમથી બોલ્યા કે આ મોંઘીબાને ઘેરે તમે સૌ બહેનો સભા કરો છો, ભજન કરો છો, અમે તમારા ઉપર અતિ અતિ રાજી છીએ, પરંતુ આ મોંઘીબાનું ઘર અને તેનો ચોક ઘણો નાનો પડે છે અને હજી સત્સંગ ઘણો વધશે અને ઘણા બાઈઓ સત્સંગમાં આવશે, તેથી આ જગ્યામાં હમાશે નહીં, માટે તમે સૌ હવે રામચંદ્ર વૈદ્યના ઘેર ધૂન કીર્તન કથા વાર્તા કરવા જાજો. અમારી કૃપાથી રામચંદ્ર વૈદ્ય અને એમના પત્ની અમૃતબા ઉત્તમ સત્સંગી થયા છે અને તેને અમારે વિશે ખૂબ ભક્તિ ભાવ છે, વળી તેમના ઘરનો ચોક મોટો છે, માટે સુખે ત્યાં જઈને હવે તમે સભા કરજો. આમ કહીને ભગવાન સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા અને વળી બેન બોલ્યા કે વૈદ્યરાજ, આમ મહારાજની આજ્ઞાથી અમે 10 દિવસથી અહીં સભા કરવા આવીએ છીએ. અને અમારા આવવાથી અમૃતબા અતિ રાજી થયા છે. તેથી વૈદરાજ કહે, વાહ બહેનો વાહ, મારા ધન્ય ભાગ્ય, એમ કહી સૌને નમસ્કાર કર્યા. આમ રામચંદ્ર વૈદ્ય અને તેમના પરિવારમાં ભગવાન સ્વામિનારાયણ અને ગોપાલ સ્વામીની કૃપાથી સત્સંગ થયો. આ અદ્ભુત કથા છે. સત્સંગ કે પાલત ધર્મા, બ્રાહ્મણ કે કરહી ષટ કર્મા, સહજાનંદ મહારાજ કી નિષ્ઠા, પુની જાનત ઇનકુ નિજ ઇષ્ટા. આવી રીતે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ સેવા પોતાના ઈષ્ટદેવ માનીને રામચંદ્ર વૈદ્ય અને એમના પત્ની અમૃતબા કરવા લાગ્યા. આમ ભગવાન સ્વામિનારાયણ અને એમના સાધુઓ આપણા ઉપર કૃપા કરી આપણું કલ્યાણ કરે છે. આપણા ઉપર મહારાજનું, મહારાજના પરોપકારી સંતનું બહુ મોટું ઋણ છે. આપણા કલ્યાણ કરવા માટે એમણે કાંઈ ઓછા દાખલા કર્યા નથી. એ બહુ મહારાજની દયા હોય તો ભગવાનને, ભગવાનના સાધુ આપણને મળે, અને એ ગમે એમ કરીને કળે વળે પણ આપણું ઋણ કરે. માટે વાલા ભક્તો, આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. આજ ધાંગધ્રાથી રામસ્વામી આવ્યા છે. સ્વામીને વિનંતી કરો, અહીં સુરતનું ક્રીમ ભેગું થયું સ્વામી, તોય પણ તમે આજ થોડીક ચપટીક, ઝાઝુ નહીં ચપટીક પણ કાંઈક કહો. આ બધા સંત પ્રેમી આત્માઓ છે, મહિમાવાળા છે. પ્રગટ ભગવાનના સંતને વિશે ખૂબ ભાવ રાખીને પોતાના આત્માને ભગવાનમાં જોડવા માટે થનગની રહેલો આ લીલો છમ ઘેરો છે. આય નથી કોઈ એવા મોટા માણસો, કે નથી કોઈ એવા વ્યવહારુ માણસો, કે નથી કોઈ કહેવાતા આપણા ખૂબ ભાવથી આમંત્રિત કરેલા જગતના જે આપણે સાચવવા પડે એવા સંબંધ સાચવવા આવેલો વર્ગ. અહીં તો કેવળ ભગવાનની અતિ નિર્મળ કથા સાંભળવા, ખૂબ નિસ્વાર્થ ભાવે માન મોટપ વ્યવહાર વગેરેની બધી બાબત પડી મૂકી માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત ચરિત્રો સાંભળવા ભેગો થયેલો આ સમાજ છે. સુરત સમાજ સત્સંગનો બહુ પ્યારો છે, અને આવા ભગવાનની જ એક ભૂખ રાખીને બેઠેલા હરિભક્તો આગળ તમ જેવા સાધુ કાંઈક એમના કલ્યાણની વાત કરશે તો આ બધો ભક્ત સમાજ બહુ રાજી થશે. તો પૂજ્ય સ્વામી પધારે અને થોડી વાર પણ આ ભક્ત સભાને સંબોધે. મારી વાણીને અત્રે અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી
મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કે તીન તાપ કે જાલ જયલો પ્રાણી કોઈ આવે તાકો શીતળ કરત તુરત દિલ દાહ મીટાવે. દર્શન માત્રથી ત્રિવિધિ તાપ હૃદયમાંથી નષ્ટ થઈ અને જીવને ઠંડક વળે એવા પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામી, પૂજ્ય મુનિસ્વામી, આદરણીય સંતો, શ્રીહરિના લાડકવાયા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર એટલી બધી મહેર અને કૃપા કરી છે કે વર્તમાનના કલુષિત યુગની કલુષિત પરિસ્થિતિઓમાં આવા મહાપુરુષોના મુખે આપણને અમૃતનું આચમન કરવા માટે, એ અમૃતનું પાન કરવા માટે એક શું અવસર આપણને પ્રભુએ આપ્યો છે, મહા મોટું પરમ ભાગ્ય છે. ભગવત ચરિત્રનો આનંદ જે આપણે અત્યારે વર્તમાન કાળમાં લૂંટી રહ્યા હતા અને એમાં જે ડૂબકી મારી અને જે આનંદ આપણે પ્રાપ્ત કરતા હતા, એવો તો અક્ષર મુક્ત સિવાય આ ધરતી ઉપર કોણ આનંદ આપી શકે. અને પૂજ્ય સ્વામીએ આજ્ઞા કરી એટલે બે શબ્દ આપ સમગ્ર સંત હરિભક્તોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઊભો થયો. બાકી તો હિમાલયમાં બરફની દુકાન નાખા જેવી બાબત છે. જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે એવી આવા સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ જો થઈ જાય તો એના માટે અક્ષરધામ, એના માટે મહારાજની મૂર્તિ, એના માટે અક્ષરધામનું શોક, એના માટે અક્ષરધામમાં લૂંટી રહેલા મહામુક્ત જે ભગવાન શ્રીહરિની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરે છે એ રંચ માત્ર એનાથી દૂર નથી. આ અંતર્મુખ દ્રષ્ટિવાળાનો આ સિદ્ધાંત છે. બાહ્ય દ્રષ્ટિવાળાની વાત જુદી છે, પણ જ્યારે અંતર્મુખ દ્રષ્ટિ થાય છે ને ત્યારે એને આ આનંદ સમજાય છે, મળે છે, પ્રાપ્ત થાય છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય.